જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ ચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ
કંજ લોચન કંજ મુખ કંજ પદ કંજારુણમ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભય દારુણમ
શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ
કંદર્પય ગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદર કંદર્પય ગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદરમ
કંદર્પય ગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદરમ
પટ પીત માન હું તડિત રુચિ શુચિ નવમી જનક સુતાવરમ
પીત માન હું તડિત રુચિ શુચિ નવમી જનક સુતાવરમ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ
આ જાનુ ભુજ શર ચાપ ધર સંગ રામ જીત ખર દૂષણમ
જાનુ ભુજ શર તાપ જીત રામ જીત ખર દૂષણમ
શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ
શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ जम हरण भव भये दारुणम
भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भज दीन बंधु दिनेश दानव दैत्य
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
रघुनंदयानंद कंद कौशल चंद दशरथ नंदनम
रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
मम हृदय कंज निवास कुरु का आदि खल दल गंजनम
मम हृदय कंज निवास कुरु का आदि खल दल गंजनम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम श्री राम
श्री राम श्री
राम श्री राम
Jai Jai Ram
श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय
जय राम जय जय राम
श्री राम 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 जय राम जय जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण हरे राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय प्रभुपाद 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 प्रभुपाद
अग्निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
अग्निता गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
भुवन मंगल हरि नाम संकीर्तन की श्रील प्रभुपाद की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलांबुजमलकोमलांगो सीतासमारो पीतवाम भागम पाणो महासा यकचारुचापम नमामि रामम रघुवंशनाथम नमामि रामम रघुवंशनाथम श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबत्स्वा अमृतमेत देव गोविंद दामो दर माधवेति श्री जानकी जी रामचंद्र निशाचरारे भरताग्रजेश जिहवे पिबत्स्वा अमृतमेत देव गोविंद दामो दर माधवेति लीला मनुष्या कृतिराम रूप प्रताप दासी कृत सर्वभूप जिहवे पिबत्स्वा अमृतमेत देव गोविंद दामो दर माधवेति सरोज रज निज मन मुकुर सुधारि बर नउ रघुबर बिमल यश जो दायक फल चा बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहो मोहि हरहु कलेश विकार मनोज वम्मा ऋततुल्य वेगम जितेन्द्रियं भो धीमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथ मुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्णा श्री राम कथा अंतर्गत तृतीय सत्र मां अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ गुर्जर क्षत्रिय समाज द्वारा आप सर्व श्रोताओं हार्दिक स्वागत गत कथा नी अंदर खूब सुंदर गोस्वामी जी मंगलाचरण नो प्रारंभ कर्यो अने मानस वंदना प्रकरण ने खूब सुंदर रीते गोस्वामी जी आदर सहित आ संसारना चर अचर समस्त जीवो ने प्रणाम वंदना करी एमनी कृपानी याचना करी अने भगवत कथा प्रारंभ करवा जाई रिया छे। मानस वंदना प्रकरण ने समापन करी तुलसीदास जी આ રામકથાના પ્રથમ ઘાટ શરણાગતિના ઘાટ ઉપર બેસી અને કથાનો આરંભ કરે છે. શરણાગતિનો ઘાટ રામકથાના ચાર ઘાટ છે અને ચારેય ઘાટ ઉપર શ્રી રામકથા થઈ રહી છે. એમાં પ્રથમ કથા તુલસીદાસજી શરણાગતિના ઘાટથી પ્રારંભ કરે છે. માનસ વંદના પ્રકરણ દ્વારા એમણે પોતાની શરણાગતિ પ્રસ્તુત કરી છે. વૈષ્ણવો અને ભગવાન પ્રત્યે એમનો જે ભાવ છે એ ભાવ વંદના પ્રકરણના રૂપમાં પ્રગટ થયો છે. જેવી રીતે જંગલની અંદર આગ લાગે અને આગની અંદર નાના મોટા બધા પશુઓ ભાગી જાય, પણ હાથી જેવા જે મહાકાય શરીરો ધરાવતા પશુઓ છે એ નથી ભાગી શકે. અને વનની આગના કારણે એ હાથી જ્યારે અકળાઈ જાય અને અકળાયેલો હાથી જંગલમાં આમ તેમ ભાગતો હોય અને એમાં જંગલની વચ્ચે કોઈ શીતળ સરોવરની પ્રાપ્તિ થાય અને જેવો આ હાથી સરોવરની અંદર કૂદે અને જે સુખ જે આનંદની અનુભૂતિ કરે છે, તુલસીદાસજી કહે છે આપણું મન જે છે એ હાથીની સમાન છે. આ સંસારના વિષયોમાં અહીંયા ત્યાં ભટકતું રહે છે. આ જ વાતને શિલ ચક્રવર્તી ઠાકોરના શબ્દોમાં જોઈએ, સંસાર દાવા નલલી ઢલોક. આ રામચરિત માનસ શિલ પ્રભુપાદજીની દ્રષ્ટિથી યદી જોવો ને તો ચૈતન્ય ચરિતામૃત જ છે. એક એક ચોપાઈ અને એક એક પયારને મેળવી લ્યો. હા મહા, કોઈ અંતર નથી એ ગ્રંથની અંદર, કેવલ સમજનો ફરક છે. ચક્રવર્તી પાદ કહે છે આ સંસાર જે છે એ દાવાનળની સમાન છે. ચિંતાઓ રૂપી દાવાનળા સંસારમાં લાગ્યો છે અને એવા દાવાનળની અંદર બળતા જીવોને જો ભગવાનની કથાનો આશ્રય પ્રાપ્ત થાય, ભગવત કથારૂપી સરોવરની અંદર જો એ ડૂબકી લગાવી દે તો એ જ સુખ અને આનંદની અનુભૂતિ જીવને પ્રાપ્ત થાય છે. કારણ કે આ સંસારના વિષયોથી વ્યક્તિ બળી રહ્યા છે. મનુ કરી વિષય અનલ બન જરઈ, હોય સુખી જો એહી પર સરઈ. જે કથારૂપી સરોવરમાં ડૂબી જાય છે એ સુખી થાય છે અને બાકીના બધા લોકો દુખી થયા કરે છે. આ કથા ઘણા બધા લોકો વાંચે છે, સાંભળે છે, પણ જે લોકો કથાને પામવાની ઈચ્છા રાખે છે, જેને આ કથા સમજવી છે, એની પાસે ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. એક શ્રદ્ધા, એક સાધુ સંગ અને ત્રીજું પોતાના ઈષ્ટમાં પ્રીતિ, પ્રેમ, યાની કે ભગવત સાધના. આ ત્રણ વસ્તુ કોઈ વ્યક્તિ પાસે હોય તો જ એ વ્યક્તિ ભગવત કથાને સમજી શકે, નહીંતર એની વ્યાખ્યાઓ થાય. શ્લોકોને ચોપાઈઓને કોઈ વ્યક્તિ બોલી શકે, વ્યાખ્યા કરી નાખે, પણ એની અનુભૂતિ જે છે એ આ ત્રણ વસ્તુ જેની પાસે છે એ જ કરી શકે. એટલા માટે અનેક લોકો એક સાથે કથા શ્રવણ કરે છતાં પરિણામ જુદું જુદું આવે છે. જેવી શ્રદ્ધા એવું રિઝલ્ટ, જેવી સાધુની સંગતિ એવું રિઝલ્ટ, અને જેવો પોતાના ઈષ્ટમાં પ્રેમ એવું ફળ કથા આપે છે. અને જેનામાં ત્રણ વસ્તુ નથી એના માટે માનસ કહે છે કે આ શાસ્ત્ર ગોસ્વામીજી કહે છે અગમ છે. અ માને નહીં, ગમનો અર્થ છે સમજ. આ ત્રણ વસ્તુ જેની પાસે નથી ને એને શાસ્ત્ર સમજમાં આવતું નથી, નહીં સમજી શકે એને. કેમ? જેની પાસે બુદ્ધિ છે, જેની પાસે અહંકાર છે, એ આ કથાને નહીં સમજે. શું કામ? કારણ કે બુદ્ધિ વાળો વ્યક્તિ હંમેશા તર્ક કરે. બુદ્ધિનું કાર્ય તર્ક કરવાનું છે, એ લોજિકમાં લાગી જાય. આ આમ કેમ છે, ઓલું આમ કેમ છે, ભગવાન રામે આમ કેમ કર્યું, શું કામ સીતાજીને છોડી દીધા એને, લક્ષ્મણનો ત્યાગ હું કામ કર્યો. બુદ્ધિ, અને બીજું છે અહંકાર. જે પોતાને જ્ઞાની માને છે કે અમને ખબર પડે છે, એવા અહંકારી લોકો કદાચ કથા સાંભળી લે પણ સાંભળ્યા પછી એમાંથી ફોલ્ટ કાઢ્યા સિવાય નહીં રહે. કોઈ વ્યક્તિને જઈને પૂછો કે ભાઈ તમને કથા કેવી લાગી, તો એ કહે છે બાકી તો બધું ઠીક હતું પણ ગાવાનું બરાબર નહોતું, સંગીત બરાબર નહોતું. જો શાસ્ત્ર જે છે ને, તમે જે બુદ્ધિથી એની નજીક જાઓ એવી તમને અનુભૂતિ કરાવે. તમે એવું નક્કી કરીને આવ્યા હોય કે આની કથામાં ફોલ્ટ આપણે ગોતવાનો છે, તમને મળે જ, કોઈ શંકા નથી, મળે જ. અને તમે જો સાંભળવાના જ ભાવથી આવ્યા હોય તો કથા પૂરેપૂરી સમજમાં આવશે. આપણો ભાવ શું છે, આપણી માંગણી શું છે, એ અનુસાર પાત્ર ભરાશે. કોઈ વ્યક્તિને એમ થાય કે સુખદેવજીના ભાગવતમાં ભૂલ શોધવી છે, મળે. કોઈ વ્યક્તિ એવું વિચારે પ્રભુપાદજીમાં ભૂલ શોધવી છે, મળે. ભૂલ, કારણ કે જે ટાર્ગેટ નિશ્ચિત થયો છે એ પ્રાપ્ત થઈ જશે. આ શાસ્ત્ર એવું છે, એની નજીક જે ઈચ્છા લઈને જશો એ ઈચ્છાને પૂરી કરે છે. જેવું વરદાન ચાહો છો એ વરદાનની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે શિવજી કહે છે રામ અતર્ક બુદ્ધિ મન વાણી મત હમાર અસ સુન હું સયામી. માતા પાર્વતીને કહે છે રામ અતર્ક ભગવત તત્વ એવું છે જે તર્ક દ્વારા સમજાતું નથી. કોઈ વ્યક્તિ તર્ક કરે ભગવાન આવા હશે, ભગવાન આવા હશે, પણ શિવજી સ્પષ્ટ કહે છે રામ અતર્ક છે, તર્કથી પરે છે ભગવાન. બુદ્ધિ મન વાણી, બુદ્ધિથી પરે છે, મનથી પરે છે, વાણીથી પરે છે. એટલા માટે એનું એક નામ અધોક્ષ છે. અધ મને દૂર, ઈક્ષ જેનું દર્શન સંભવ નથી ભૌતિક ઇન્દ્રિયોથી, ઈ ભગવાન. તો પછી એક પ્રશ્ન થાય, આ શાસ્ત્ર શા માટે? જો ભગવાન મન બુદ્ધિ વાણી અને તર્કથી પરે છે તો પછી આ કથા શા માટે શ્રવણ કરીએ છીએ આપણે? કથા માટે શાસ્ત્ર અને સાધુ એક આધાર છે. એક બહુ સુંદર આપણા ગુજરાત કાઠિયાવાડનું એક ઉદાહરણ છે. અષાઢી બીજ હોય અથવા મા મહિનાની જે બીજ આવે, અને એ બીજનું દર્શન કરવા માટે લોકો જ્યારે નીકળે તો આખા ગામની અંદર જે અમુક લોકો હોય ને એને બીજ જોતા આવડતું હોય, એ બીજ જોવે અને બીજા લોકો આવીને પૂછે બીજ ક્યાં છે, એટલે એ બતાવે કે જો ઓલું ઝાડ દેખાય છે, હા, એ ઝાડની ઉપરની ડાળી દેખાય છે, હા, એ ડાળીની એક્ઝેક્ટ ઉપર જો ત્યાં બીજ છે. વિચારવાનું એ છે કે એ બીજને ને વૃક્ષને કઈ સંબંધ છે? નથી. પણ એનો આધાર એ સાધુ જે આંગળી જે ઈશારો કરે છે એમ ભક્તિ માર્ગની અંદર ભગવાનના ભક્તો સાધુ અને શાસ્ત્ર માર્ગ બતાવે. આ રસ્તા ઉપર ચાલો ભગવાન સુધી પહોંચી જશે. માર્ગ બતાવે, એ લઈ જઈ ન શકે. નહીં તો નારદજી ધ્રુવને શું કામ કહે તું જઈને તપસ્યા કર વનમાં? એ નારદ ડાયરેક્ટ નો કહે કે હાલ ધ્રુવ તને હું ભગવાનના દર્શન કરાવી દઉં. આ સંસારમાં એવો કોઈ સાધુ નથી કે જે માથે હાથ મૂકી દે અને ભગવાનનું દર્શન થઈ જાય, અને એવો કોઈ ઇતિહાસ શાસ્ત્રમાં નથી. ગમે એવો સિદ્ધ સાધુ હોય પણ સાધના આપણે પોતે કરવી પડે. ભજન જ્યાં સુધી આપણે ન કરીએ ત્યાં સુધી ભગવત દર્શન ન થઈ શકે. એટલા માટે નારદ જેવા મહાનુભાવ હોય તે માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે. ધ્રુવને બતાવ્યો રસ્તો, પ્રહલાદને બતાવ્યો રસ્તો, આ માર્ગે ચાલો. અને ઈ માર્ગે ચાલ્યા પામી ગયા. આ આધાર છે. એટલા માટે ઘણીવાર લોકો કે હું વૃંદાવન ગયો પણ રાધા ન મળી. એ એક ગુજરાતી કવિએ આ વાત લખી છે, વૃંદાવન ગયો રાધા ન મળી, મારવાડ ગયો મીરા ન મળી, કદાચ મેં સુરત છોડ્યું જ નહીં હોય. એટલે એક વાતની અંદર એને જો કેટલો મોટો સાર સમજાવી દીધો. વૃંદાવન ગયા પણ જો રાધા કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રગટ નથી થયો તો એ વૃંદાવનનો ફેરો નકામો છે. રાધા ભાવ છે ને, એને મહાભાવની પરાકાષ્ઠા છે શ્રીમતી રાધા રાણી. અને એમાં પ્રેમ નથી, એમાં ભાવ નથી, એનો અર્થ કદાચ મન અને હૃદયમાંથી સુરત નીકળ્યું નથી. એટલા માટે કહે છે બુદ્ધિનો ત્યાગ કરો. ભગવાનને બુદ્ધિથી જોવાનું બંધ કરી દો, બુદ્ધિનો ત્યાગ કરી દો. કારણ બુદ્ધિનો ત્યાગ કરશો ને જીવનમાં સરળતા આવશે. સાધુઓનો આ સ્વાભાવિક ગુણ છે, સરળતા. અને અહંકારનો ત્યાગ કરશો તો નિરઅભિમાનીતા આવશે, અહંકાર નહીં રહે હૃદયમાં. અને સરળતા અને નિરઅભિમાનીતા આ સ્વભાવગત આવે ને તો જ કામની છે. બાકી પરાણે કોઈને કહો તું સરળ થઈ જા, એમ થાય નહીં. સ્વભાવથી સરળતા પ્રગટ થાય તો આ ગુણ કામનો છે. ઉપરથી લાદવાથી કોઈ ફાયદો નથી. એટલા માટે ગોસ્વામીજી કહે છે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. જેના જીવનમાં સંતુષ્ટિ છે, સંતોષ આવી ગયો છે, લાભ હાનિ, જે ગીતામાં ભગવાન કહે છે લાભા અલાભો જયા જયો, જે લાભ હાનિ જય પરાજયનો વિચાર કર્યા વગર એક સમાન ભાવથી જે ભગવાનની સાધના કરે છે, ભક્તિ કરે છે, જેનામાં કોઈ કપટ નથી સ્વભાવની અંદર, અને જેનો સ્વભાવ સરળ હોય ને એમાં જ કપટ ન હોય. અને કપટ વાળા વ્યક્તિ ભગવાન રામ હનુમાનજી મહારાજને કહે છે મને પસંદ નથી. સરળ સ્વભાવ વાળો વ્યક્તિ હોય, સંતોષી વ્યક્તિ હોય, ભગવાન કહે સો નર મોહી પાવા, આવો નર મને પ્રાપ્ત કરે છે. એટલા માટે ગોસ્વામીજી કહે છે સાધુ સંગ જરૂરી છે. અને શાસ્ત્રોએ કીધું સાધુ સંગ, સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. થોડી એવી ભગવાનના ભક્તોની જો કોઈ સંગતિ કરે ને તો આ તત્વ જે છે ને એ સમજમાં આવે. ભગવાનની કથાની આ વ્યાખ્યાઓ તુલસીદાસજી આપી રહ્યા છે. આ કથા કેવી છે, વ્યક્તિને સરળ બનાવે છે, અભિમાનથી શૂન્ય બનાવે છે. એટલા માટે સાધુ સંગ જે છે એ ભક્તિનું એક અભિન્ન અંગ છે. એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે, પદ્મ પુરાણ. એકલા કરેલી ભગવાન હરિની ભક્તિ તે દુઃખ સિવાય જીવનમાં કઈ લાવતી નથી. ભક્તોના સંગ વગર થયેલું ભજન જીવનમાં વિનાશ કરે છે. એટલા માટે ગોસ્વામીજી શરણાગતિના ઘાટથી કર્મના ઘાટ તરફ લઈ જાય છે. દ્વિતીય ઘાટ જ્યાં ઓર એક વક્તા ને શ્રોતા ઇંતજાર કરે છે, હે ને, કર્મના ઘાટ ઉપર મહર્ષિ ભરદ્વાજ બેઠા છે. ભરદ્વાજજી કથાનો પ્રારંભ ભારતના એ પવિત્ર ક્ષેત્ર પ્રયાગરાજથી, જ્યાં ભરદ્વાજજીનો નિવાસ સ્થાન છે. અને પ્રારંભ કરતા ગોસ્વામીજી કહે છે ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા,
राम पद अति अनुरागा
अति अनुरागा
तापस समदम दया निधाना
मदम दया
तापस समदम दया निधाना
तापस समदम दया निधाना
परमारथ पथ परम सुजाना
परमारथ पथ परम सुजाना
भरद्वाज मुनि बसहि प्रयागा भरद्वाज मुनि बसहि प्रयागा
आज मुनि बसहि प्रयागा
एक समय नी वात छे भरद्वाज जी नो आश्रम प्रयाग नी अंदर छे अने ई प्रयाग नी अंदर समय समय कुंभ मेला नो आयोजन थाय छे महाकुंभ अनेक ऋषि मुनिओ माघ मास नी अंदर त्यां आवे छे भरद्वाज जी ना आश्रम नी अंदर रोकाय त्रिवेणी नी अंदर स्नान करे अक्षय वट नो दर्शन करे અને વેણી માધવના દર્શન કરે છે. આવી રીતે એક આખો મહિનો માઘ મહિનાની અંદર ઋષિઓ પ્રયાગનો આશ્રય લે છે. એક મહિનો જ્યારે સમાપન થયો ભરદ્વાજજીના આશ્રમથી એ ઋષિ મુનિઓ વિદાય લે છે અને એ સમયે ભરદ્વાજજી એક ઋષિના ચરણ પકડી લે છે અને ચરણ પકડીને કહે છે તમે અહીંયા રોકાવો તમે અહીંયા રહી જાઓ. બધા ઋષિઓ ભલે જાય પણ તમે અહીંયા રોકાવ કારણ વાલ્મીકિ મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી. ચરણ પકડી શિષ નમાવી ચરણમાં પ્રણામ કરી અને ભરદ્વાજજી કહે છે તમે અહીંયા રોકાવ. અને એ હતા યાજ્ઞવલ્કજી. શું કામ રોકે છે તો કહે છે
નાથ એક સંશવ બડ મોરે નાથ એક સંશય બડ મોરે કરગત વેદ તત્વ સબ તોરે કરગત વેદ તત્વ સબ તોરે નાથ એક સંશય બડ મોરે નાથ એક સંશય બડ
હે યાજ્ઞવલ્કજી મારા મનમાં એક સંદેહ છે એક સંશય છે. ભરદ્વાજજીને પરમ આશ્ચર્ય થયું આટલા ભક્તોની સંગતિમાં રહે છે ત્રિવેણી જેવા તીર્થની અંદર રહે છે વેણી માધવના દર્શન કરે છે અને છતાં ભરદ્વાજ તમારા મનમાં સંશય આ મને આશ્ચર્ય થાય છે. યાજ્ઞવલ્કજી કહે છે તીર્થ અને સંતોનો સંગ જેને લીધો છે એના મનમાં સંશય ન હોવો જોઈએ. એક સિદ્ધાંતની વાત અહીંયા ઈ છે. સંગ કોને કહેવાય? સંગનો અર્થ કેવલ મળવું નથી, સંગ એટલે વ્યક્તિના વિચારથી પ્રભાવિત થવું, કોઈના વિચારને કોઈની વાતને કોઈના સિદ્ધાંતને ગ્રહણ કરવો એને સંગતિ કહેવામાં આવે છે. સાધુ સંઘનો એ અર્થ નથી કે એ સાધુઓની વચ્ચે જઈને બેસી જવું. હજારો સાધુઓની વચ્ચે કદાચ આપણે બેસીએ છતાં સંગ પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી ઈચ્છા આપણી નહીં હોય. આપણે જ્યાં સુધી ઈચ્છા નહીં કરતા હોઈએ ત્યાં સુધી આપણને કોઈ સંગ આપી ન શકે. પણ કહે છે તમે બધા વેદ તત્વના જાણકાર છો, એટલા માટે
સંત કહી અસનીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિગા હોઈ ન વિમલ વિવેક ઉર ગુરુ સન કિયા દુરા.
જે ગુરુ થી દુરાવ રાખે છે, જે ગુરુ ને પોતાનું સત્ય નથી બતાવતા એનો સંશય કોઈ દિવસ નષ્ટ થતો નથી. એક શિષ્ય માટે આ સિદ્ધાંત સમજવાનો છે કે ગુરુ આગળ એનું જીવન એકદમ ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. ગુરુ થી કોઈ વાત છુપાવે એનો સંશય કોઈ દિવસ દૂર નહીં થાય. જે દોષ જેવા છીએ એવા ગુરુની સામે પ્રકટ થવું. ભરદ્વાજજી કહે છે કેમ નહીં તો વિવેક નહીં આવે. એટલા માટે જે વ્યક્તિ ગુરુ થી દુરાવ રાખે છે, વાત છુપાવે છે, એના હૃદયમાં કોઈ દિવસ જ્ઞાન થતું નથી. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને આ સિદ્ધાંતને અનુસરવો જોઈએ. શરણાગતિના ઘાટથી કર્મના ઘાટ ઉપર છે. શરણાગતિ તો લઈ લીધી, શરણાગતિ આપણે લઈએ છીએ ગુરુની, પણ શરણાગતિ લીધ્યા પછી નિષ્ઠા વધવી જોઈએ. દીક્ષાનું આ તાત્પર્ય છે. દીક્ષાનો અર્થ છે જ્યારે લોકો ગુરુ ધારણ કરે છે અને ગુરુ ધારણ કર્યા પછી શિષ્યનું એક જ કર્તવ્ય છે ગુરુમાં નિષ્ઠા, નહીં કે ગુરુમાં સંશય કરે. દીક્ષા લેતા પહેલા વિચાર કરવાનો હોય છે ગુરુના વિષયમાં, અને દીક્ષા લીધા પછી શિષ્યનું એક જ કર્તવ્ય છે ગુરુમાં નિષ્ઠા વધારે, ગુરુમાં નિષ્ઠા વધે. કોઈ વ્યક્તિ પોતાનું જીવન જ્યારે ગુરુ સામે ખોલે એને મહાનતા પ્રાપ્ત થાય છે, અને છુપાવવાથી હાનિ. મહાભારત કર્ણ પરશુરામજી પાસે ગયો પણ જાતિ છુપાવી, જાતિ છુપાવી. પરશુરામજીએ કીધું જ્યારે એક કીડો એને પગમાં કરડી ગયો, પરશુરામજીએ વિચાર કર્યો કે બ્રાહ્મણોમાં આટલી સહન શક્તિ હોય, બ્રાહ્મણ આટલો સહનશીલ હોય નહીં. સત્ય વાત જ્યારે ખબર પડી કે આ સુત પુત્ર છે, પરશુરામજી કે તું શિષ્ય બની ગયો છો ને એટલે હું તને મારી ન શકું, પણ શાપ આપું છું કે જેમ ચારણીમાંથી પાણી નીચે વહ્યું જાય એમ તારી વિદ્યા જે છે યથા સમય નષ્ટ થઈ જાય. કપટથી જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે ને એની વિદ્યા ટકતી નથી, અને આજે લોકોમાં આ કપટ સૌથી મોટું છે. હેને ચોરી છુપીથી જ્ઞાન, કોઈની પાસેથી જ્ઞાન લેવા માટે થઈ અને વ્યક્તિ શું કરે છે, જેની પાસેથી જ્ઞાન લે છે એના જ વિરોધમાં ઉભા રહે છે. કંઈક શીખવા માટે, કંઈક સમજવા માટે હૃદય ખોલીને કોઈની પાસે જઈને, જે વિધિ ભગવાને ગીતામાં કીધી તદ્વિદ્વી પ્રાણી પાતે ન પરિપ્રશ્ને ન સેવયા, જ્ઞાન જેને જોતું છે એને વિનમ્ર બની બીજાની પાસે જવું જોઈએ. ચોરી કરવાથી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. અહીંયાથી લઈ લેશે, ત્યાંથી લેશે, અહીંયાથી ભેગું કરવાથી એને કેવલ નોલેજ વધશે, અનુભૂતિ નહીં આવે. એટલા માટે ગુરુની આગળ ક્યારેય છુપાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પણ ભરદ્વાજજી કહે છે કે મારો સંશય એવો છે જો હું તમારી સામે પ્રકટ કરીશ તો તમને એમ લાગશે કે આટલો મોટો સાધુ થઈને આટલી એવી વાત નથી સમજતો, જો પ્રગટ કરીશ તો મારી હાંસી થશે, લોકો મારી ઉપર હસે છે, તમે હસશો મારી ઉપર, અને જો નહીં કહું તો પરમ પદની પ્રાપ્તિ નહીં થાય, ભગવાન નહીં મળે. કારણ કે સંશય જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ અસંભવ છે. એટલે હવે તમે કયો ઈ કરું? વાલ્મીકીજી યાજ્ઞવલ્કેજી હસવા લાગ્યા ભરદ્વાજજીની વાત સાંભળીને. યાજ્ઞવલ્કેજી કે મને ખબર છે હેને, તમે બધું જાણો છો, પણ મારા મુખેથી રામ કથા સાંભળવાની તમારી ઈચ્છા છે હેને, એટલે આ સંશય પ્રકટ્યો. સંશય શું હતો? તો કહે છે,
એક રામ અવધેશ કુમારા,
એક રામ અવધેશ કુમારા,
એક રામ અવધેશ કુમારા,
એક રામ અવધેશ કુમારા,
તિન કર ચરિત વિદિત સંસારા,
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 નારી બિરહ દુખ લહેવુ અપારા,
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 હયવુ રોષરણ રાવણ મારા,
હયવુ રોષરણ રાવણ મારા,
ભયવુ રોષરણ રાવણ મારા,
ભયવુ રોષરણ રાવણ મારા.
ભરદ્વાજજી કહે છે, મારો સંશય ઈ છે કે એક રામ અવધેશ કુમારા, હું એક રામને ઓળખું છું જે અવધેશ મહારાજ દશરથના પુત્ર છે, જેનું ચરિત્ર આખા સંસારની અંદર વિદિત છે, જેને આખો સંસાર ઓળખે છે. રાવણ દ્વારા પત્નીનું હરણ થવાથી જેણે દુઃખની અનુભૂતિ કરી છે, જેના ભયથી જેના ક્રોધથી રાવણનો વધ થયો છે, એક રામ આ છે. અને બીજા જેનો જપ ભગવાન શિવ કરે છે, શિવજી જે રામનો જપ કરે છે, જેને લોકો પરમાત્મા પરબ્રહ્મ કહે છે, આ બે રામ એક છે કે પછી જુદા જુદા છે? આ મારો સંશય છે. તો કેવો અદ્ભુત પ્રશ્ન, આ બે રામ એક છે કે અલગ અલગ છે? હવે વિચાર કરો, ભરદ્વાજ જેવા વ્યક્તિને નહીં ખબર હોય રામ કોણ છે, એ જાણે છે, પણ તત્વ એના પ્રશ્નનો ઈ છે કે આ સંસારની અંદર જ્યારે વ્યક્તિ ભગવાનના વિષયમાં જિજ્ઞાસા કરે ત્યારે એમાંથી કથાનો આરંભ થાય છે, ભગવદ્ કથા પ્રગટ થાય છે. ત્યારે યાજ્ઞવલ્ક બોલે મુસકાઈ, તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. તમે રઘુનાથજીના પ્રભાવને જાણો છો, ચાહહુ સુને રામ ગુણ ગુઢા, કિનહુ પ્રશ્ન મન હું અતિ મૂઢા. અતિ મૂઢ વ્યક્તિની જેમ તમે મને પ્રશ્ન કરો છો, પણ રામના ગુઢ તત્વને તમે જાણો છો, હું તમારી ચતુરતા જાણું છું. યાજ્ઞવલ્કજી કહે છે, પણ તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, અને જેના હૃદયમાં પ્રેમ છે એ કથા સાંભળવાની ઈચ્છા રાખે છે, જે ભગવાનના પ્રેમી છે. પ્રેમ છે એટલે તમે સાંભળવા માંગો છો. કવિરાજ ગોસ્વામી લખે ચરિતામૃતની અંદર, દાઢે લાગી પૂછે જાની સાધુર સ્વભાવ, ગુરુ કોઈ મહાન ભક્ત એની આગળ મૂર્ખ બનીને પ્રશ્ન કરવો જોઈએ, પણ આપણે આપણા ગુરુ આગળ આચરણ કેવું બતાવીએ છીએ? મને બધું આવડે છે, મને મને ઘણું ખરું ખબર છે. મેં તમને પહેલા કીધું ને, ચૈતન્ય ચરિતામૃત અને રામચરિત માનસ રેલવેના પાટા જેમ છે, બે સમાંતર ચાલે છે. આ તો આપણી સમયની મર્યાદા છે, બાકી હરેક ચોપાઈને એક એક પયારને જોડી શકાય. હારે શ્રી ગુરુ કરુણા સિંધુ અધમ જનાર બંધુ. ગુરુ કોની ઉપર કૃપા કરે છે? જે અધમ છે. અધમ નો અર્થ એ નથી જેની પાસે પૈસા નથી. અધમ એટલે જેને ભક્તિ તત્વનું જ્ઞાન નથી. એવી રીતે જે ગુરુની સામે પ્રકટ થાય છે આની ઉપર ગુરુ કૃપા કરે છે. જેમ એક પિતાને બે પુત્ર હોય, એક પુત્ર બરાબર કમાતો હોય અને એક ઓછું કમાતો હોય, તો પિતાની કૃપા કોની ઉપર રહેશે? જે ઓછું કમાતો હોય એની ઉપર. એમ ગુરુ પોતાના મૂર્ખ શિષ્યોને હંમેશા આગળ વધારવાનો પ્રયાસ કરે છે. કેમ? જે શિષ્યમાં ગુરુને લાગે કે આ પાકી ગયો, એની કૃપા બંધ. એટલે શાસ્ત્ર કહે છે ગુરુની આગળ કોઈ દિવસ પાકવું. જ્યાં સુધી કાચા છો ત્યાં સુધી કૃપાનો પ્રવાહ આવતો રહે છે. જેથી જાણી ગયા ગુરુ કે આ પાકી ગયો, કૃપા બંધ થઈ જાય. યાજ્ઞવલ્કજી કહે છે કથા, ભરદ્વાજજી કથા શ્રવણ કરે છે અને ઈ દિવસે ઈ બેઠા, ઈ બેઠા આજ સુધી બેઠા છે. કેમ? પૂર્ણાહુતિ જાય તો ઉભા થાય ને, કથાની પૂર્ણાહુતિ જ નથી આની. આ કથા ચાલુ છે, હજી ચાલુ છે. આજે પ્રયાગની અંદર જે અક્ષયવટ છે, પ્રયાગની સામે કિલ્લો છે, જે લોકો ગયા છે એને ખ્યાલ છે, અને કિલ્લામાં જે અક્ષયવટ છે એ અક્ષયવટની નીચે આ યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ બે કથા કરે છે. એક વક્તા એક શ્રોતા, છતાં કથા આજ દિન સુધી ચાલુ છે. ભીડ નથી. એનો અર્થ એ નથી કે કથામાં ભીડ સારી નથી, હોવી જોઈએ, પણ આ પરંપરા છે. કથા હરેક જગ્યાએ સંભવ છે. એક વક્તા એક શ્રોતા બે જણા હોય તોય ભગવત કથા થઈ શકે. યાદ કરો ચૈતન્ય ચરિતામૃતનો એક પ્રસંગ, જ્યાં સ્વયં ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ગોદાવરીના તટ ઉપર રાય રામાનંદજીને પ્રશ્ન કરે છે, જેનો સંવાદ એને એમાંય તે એક વક્તા રાય રામાનંદજી અને એક શ્રોતા ચૈતન્ય મહાપ્રભુ. આ આપણી પરંપરા રહી છે એક વક્તા એક શ્રોતાની. કથાની અંદર શ્રોતાથી વધારે જરૂરી છે શ્રોતાઓની એકાગ્રતા. એનું એનું કથાની અંદર ધ્યાન કેટલું છે, કથાને પોતાના હૃદયમાં કેટલી બેસાડી શકે, આ બધાથી મહત્વપૂર્ણ છે. તો કથાનો આરંભ કરતા યાજ્ઞવલ્કજી કથાની મહત્તા કેવલ બે ચોપાઈની અંદર કથાની મહત્તા કહી કથાને આગળ વધારતા કહે છે,
મહામોહ મહિષેશ વિશાલા, મહામોહ મહિષેશ વિશાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા
રામ કથાના વિષયમાં કહે છે મહામોહ મહિષેશ વિશાલા. આપણો મોહ જે છે વિશાળ મહિષાસુરની સમાન છે, અને ભગવદ્ કથા રામ કથા કાલિકા કરાલા. માતા કાલિકા હે ને, માતા દુર્ગા, જેવી રીતે દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો એવી રીતે આ કથા જે છે એ મોહરૂપી સંશયનો નાશ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી અંદર મોહ છે. એ મોહને યદિ નાશ કરવો હોય તો જરૂરી છે કથા. કથા સિવાય મોહન જાય નહીં. કેમ? કારણ કે માનસના જેટલા શ્રોતાઓ છે, જેટલા જેટલા લોકો આ કથા સાંભળે છે, એ બધાની આ અનુભૂતિ છે. કથાથી મોહ મરે રામાયણના શ્રોતા કબૂલ કરે છે. કાગભૂષુંડીજીએ જયારે ગરુડજીને પૂછ્યું, કથા સમાપન કરી, ગરુડજી આ કથાના વિષયમાં તમારો શું મત છે? ત્યારે ગરુડજી કહે છે, ગયું મોર સંદેહ સુનહું સકલ રઘુપતિ ચરિત, બયવું રામ પદ નેહ તવ પ્રસાદ વાયસ તિલક. વાયસ નો અર્થ કાગડો થાય, કાગભૂષુંડીજી કાગડાના શરીરમાં છે. વાયસ તિલક નો અર્થ એ કાગડાઓમાં સર્વશ્રેષ્ઠ. ભગવાન કાગભૂષુંડીજી કથા સાંભળવાથી ગયવું મોર સંદેહ, મારો મોહ નાશ થઈ ગયો છે. અને ગરુડજીના મોહ નાશનો તો એક સુપર પ્રસંગ, એક સુંદર ચોપાઈ. ગરુડજી કહે છે કે દેખી પરમ પાવન તવ આશ્રમ, ગયવું મોહ સંશય નાના ભ્રમ. કથા હજી સાંભળી નથી, કેવલ કાગભૂષુંડીજીના આશ્રમને જોયો, ગરુડજી કે મારો મોહ નષ્ટ થઈ ગયો. ખાલી આશ્રમ જોવાથી અદભુત વાતો રામાયણના શ્રોતાઓ પોતાની અનુભૂતિ આપે છે. ભગવાન શંકર માતા પાર્વતીને પૂછે છે, તમારું શું કહેવું છે આ કથાના વિષયમાં? મીટા મોહ શરદા તપ ભારી, મારો મોહ નષ્ટ થઈ ગયો છે પ્રભુ. અને ભગવદ્ ગીતા સંભળાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે, અર્જુન શું કહેવું છે? નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા, અધ્યાય 18. અર્જુન કહે છે, પ્રભુ મારો મોહ નષ્ટ થઈ ગયો છે. આ કથાનું પરિણામ છે, જે કથા સાંભળે એનો મોહ નષ્ટ થાય છે. તો આમાં પ્રશ્ન એ છે કે આપણી સ્થિતિ શું છે, આપણા મોહનું શું થયું છે? આપણો મોહ નષ્ટ થયો છે કેમ? ભલે સ્તર નીચું છે, આપણા લેવલમાં આપણો મોહ ગયો છે, ઘરે શેટી અને સોફામાં બેસે અહીંયા નીચે બેઠા છે, એક મોહનું પહેલું પ્રમાણ છે. આટલા ટ્રાફિકમાં ઘરે અડીને જ બેહતા કોઈને, આ ગડદીમાં હું કામ બેઠા છે આપણે? કાંઈક તો મોહ મૂકીને આવ્યા છીએ બહાર, આપણા પ્રમાણમાં આપણો મોહ જાય છે. પણ કે છે આ ક્રમ શરૂઆત થઈ છે, ધીરે ધીરે કથાનું શ્રવણ કરતા જેમ જેમ શ્રદ્ધા વધશે એમ મોહ સંપૂર્ણ રૂપમાં નષ્ટ થશે. એટલા માટે ગોસ્વામીજી કહે છે, બિનુ સત્સંગ ન હરિ કથા તા બિન મોહન ભાગ. જો થોડું વિચારણીય છે, બિનુ સત્સંગ ન હરિ કથા, સત્સંગ વગર ભગવાનની કથા મળતી નથી. અને જ્યાં સુધી કથા નથી ત્યાં સુધી મોહ ભાગતો નથી. મોહ ગયે બિનુ રામ પદ, અને જો મોહ વયો જાય તો ભગવાનના ચરણોમાં હોય ને દ્રઢ અનુરાગ. મોહ જશે એટલે ભગવાનમાં દ્રઢ અનુરાગ, અને દ્રઢ અનુરાગ સમય જતા જતા પ્રેમને પ્રાપ્ત કરે છે. ગૌડી આચાર્યોની ભાષામાં શ્રદ્ધાથી લઈ અને પ્રેમ સુધીની વાત છે. શ્રદ્ધા, સાધુ સંગ, અનર્થ નિવૃત્તિ, ભજન ક્રિયા, નિષ્ઠા, રૂચિ, આસક્તિ અને અંતે પ્રેમ, આ ક્રમ છે ભક્તિનો. ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે, જે શ્લોક છે, સતામ પ્રસંગાન મમ વીર્જ સંવિધો ભવંતિ હત કર્ણ રસાયણા કથા. તો એ શ્લોકના અંતિમ ચરણમાં કહે, શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. એ માતા જે મારી કથાઓને સાંભળે છે એને રિઝલ્ટ શું મળે છે? શ્રદ્ધાથી લઈ અને ધીરે ધીરે એની ભક્તિ પ્રેમ સુધી વિકસિત થાય છે, પ્રેમ જાગે છે. અને દ્વિતીય ચોપાઈમાં યાજ્ઞવલ્કજી કહે છે,
રામ કથા શશિ કિરણ સમાના,
રામ કથા શશિ કિરણ સમાના,
રામ કથા શશિ કિરણ સમાના,
રામ કથા શશિ કિરણ સમાના.
चकोर करही जय पाना,
संत चकोर करही जय पाना,
संत चकोर करही जय पाना,
संत चकोर करही जय पाना।
राम कथा शशि किरण समाना रामायणनी प्रसिद्ध जोबाई छे। ભગવાનની કથાની ઉપમા ચંદ્રના કિરણો સાથે આપી છે, આની ઉપર બહુ ઉપમાઓ છે, પણ આપણે રામ જન્મે પોગવાનું છે હેને, એટલે બહુ ઊંડી વ્યાખ્યા નહીં લેતા। અમે તમે ભક્ત છો બધા, થોડામાં જાજુ સમજો છો, બાકી તો ચોપાઈ પેલા આવી ચૂકી છે, આગળ આવશે હરિ અનંત હરિ કથા અનંત। ચંદ્રના કિરણો સાથે ઉપમા આપી છે, ચંદ્ર સાથે નહીં, કેમ? કારણ કે ચંદ્ર બહુ ઉપર છે અને ક્યારેય નીચે આવતો એનો સંગ શક્ય નથી। કથા જો ઊંચાઈને પકડી લે તો સામાન્ય માણસ કથાને પકડી શકે નહીં, પણ એ રામકથાની ઉપમા ચંદ્રના કિરણો સાથે એટલે આપે છે કે ચંદ્રના કિરણો આ સંસારની અંદર સમાન રૂપે વિતરિત થાય છે, બંગલામાં જાય, ઝુંપડીમાં જાય, પાત્રતા એટલી હોવી જોઈએ કે એને આવવા માટે કઈક દરવાજો ખુલ્લો હોવો જોઈએ અને છતમાં કઈક કાણું હોવું જોઈએ, થોડો એવો પ્રયાસ કથામાં આવીને ખાલી બેસવું, ચંદ્રના કિરણોની સમાન કથા કૃપા કરે છે એને સામેથી। કોઈ વ્યક્તિ ચાહે કે નહીં, કોઈ એમ કે મારા ઘર ઉપર ચંદ્રની ચાંદની ન આવી જોઈએ, સંભવ નથી, આવે જ એમ કોઈ વ્યક્તિ માગે કે નહીં, કથા બધા ઉપર સમાન રીતે કૃપા કરે છે એમ। પછી જેના જેના દરવાજા જેવડા ખુલ્લા એમ એવડો એનો લાભ, જેટલું લઈ શકે જેનું જેવું પાત્ર છે। સંત ચકોર કરહી જેહી પાના, સંતની ઉપમા ચકોર સાથે આપે છે। આ આ કથાને સૌથી વધારે સમજવા વાળા વ્યક્તિ આ સંસારમાં ભગવાનના ભક્ત છે અને એને હંમેશા કથામાં રૂચિ રહ્યા કરે છે। આપણને બે ચાર વારમાં એમ થાય કે ભાઈ એકની એક કથા હું કેમ સાંભળવી વારી ઘડીએ, ભાઈ આમાં એનું ઈ છે, નવું કઈ નથી, પણ એ કથાની મહિમા જે ભક્ત છે ને એ જાણે છે, સમજે છે। ચકોર નામનું એક પક્ષી છે જેને ચંદ્રની ચાંદની સાથે પ્રેમ છે, એ ચંદ્રની શીતળતાને પામવા માટે એનામાં જે તડપ જે લાલસા છે એ સંસારની અંદર બીજા કોઈ પક્ષી કે કોઈ જીવોમાં નથી। એટલા માટે ઘણા ગીતો બન્યા છે ચંદ્ર અને ચકોરની પ્રીત ઉપર, એના પ્રેમ ઉપર। અને એ જ અહીંયા યજ્ઞવલ્કજી કહે છે, સંત ચકોર, ચકોર જેવી રીતે એ ચાંદનીનું પાન કરે એવી રીતે આ સંસારમાં ભગવાનના ભક્તો કથાનું રસાસ્વાદન કરે છે, આસ્વાદન કહે છે। એક વસ્તુ હોય છે પીવું અને એક હોય છે આસ્વાદન, પીવામાં અને આસ્વાદનમાં ફરક શું છે ખબર? તમને કોઈ વ્યક્તિ 250 રૂપિયાના જ્યુસનો ગ્લાસ આપે, નાનો એવો, તમને ખબર નથી આની કિંમત કેટલી છે, અને તમે એક ઘૂંટડે પી જાઓ, આને પીવું કહેવાય, પણ એ 250 રૂપિયાની કિંમત જયારે ખબર પડે 250 રૂપિયાનું જ્યુસ છે અને નાના નાના ઘૂંટડે ઘૂંટડે એનો ટેસ્ટ જેવી રીતે લઈએ છે ને, આ ઈ જ વાત છે જે રૂપ ગોસ્વામી કહે છે, અર્થાસ્વાદને કરી, કથાના એક એક શબ્દનું એક એક અર્થનું આસ્વાદન કરતા કરતા જે કથાને, આ બીજી વિધિ છે પીવું અને આસ્વાદન। આ આસ્વાદનની વાત યાજ્ઞવલ્કજી કરે છે, કિરણોની ઉપમા કારણ કે સુલભ છે। તો યાજ્ઞવલ્કજીએ કીધું કે તમારો જે પ્રશ્ન છે રામના વિષયમાં એના માટે હું તમને એક ઇતિહાસ સંભળાવું છું જેનાથી તમારો સંશય નાશ થાય, તમને જે ડાઉટ છે મનની અંદર એ ક્લિયર થાય। અને ભરદ્વાજજી એક વાત આશ્ચર્યજનક છે કે તમે જે પ્રશ્ન કર્યો છે એ નવો નથી, બહુ જૂનો છે। ભરદ્વાજજીને થયું કે આપણી પહેલા કોઈ આ પ્રશ્ન કર્યો છે, રામાયણના બીજા દ્વિતીય શ્રોતા માતા પાર્વતી એ. યાજ્ઞવલ્કજી કહે છે કે આ જ પ્રશ્ન શિવાએ શિવને પૂછેલો. શિવા પાર્વતીનું એક નામ છે. ક્યારે પૂછ્યો, કેવા સંજોગોમાં? તો આનું વર્ણન કરતા શિવ કથાનો પ્રારંભ કરે છે. શિવ ચરિત્ર, વાત રામ કથાની છે, પ્રશ્ન રામના વિષયમાં છે, અને કહે છે શિવનું ચરિત્ર કેમ. એક એવો અદ્ભુત ઇતિહાસ ગોસ્વામીજીએ માનસમાં મૂક્યો છે. એ ઇતિહાસને સમજવાથી કથાની મહત્તા સમજમાં આવે છે. એને એ જ્યુસના ગ્લાસની કિંમત ખબર પડે, આને કેમ પીવાય, સમજવું છે ને પીતા. તો એ કથાની મહિમા સમજાવતો ઇતિહાસ યાજ્ઞવલ્કજી પ્રારંભ કરતા કહે છે,
એક બાર ત્રેતા જુગ માહી,
એક બાર ત્રેતા જુગ માહી,
શંભુ ગયે કુંભ જ ઋષિ પાહી, ગાય કુંભજ ઋષિ પાહી,
ગાય કુંભજ ઋષિ પાહી,
સંગ સતી જગ જનની ભવાની, 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 પૂજે ઋષિ અખિલેશ્વર જાની,
પૂજે ઋષિ અખિલેશ્વર જાની,
પૂજે ઋષિ અખિલેશ્વર જાની,
પૂજે ઋષિ અખિલેશ્વર જાની.
એક બાર કથાનો આરંભ અહીંથી થાય, એક દાહ સંસ્કૃતમાં, અને ઇંગ્લિશ વન્સ અપોન અ ટાઈમ ઇન કૈલાશ. એક સમયની વાત છે, ત્રેતા યુગની અંદર ભગવાન શિવ કુંભજ અગસ્ત્ય ઋષિ પાસે કથા સાંભળવા જાય છે. ત્રેતા યુગની આ ઘટના છે. એક પ્રશ્ન તો સ્વાભાવિક છે કે રામ કથાના આદિ રચયિતા શિવજી છે, જેનાથી રામચરિત પ્રકટ થયું છે, અને ઈ શિવ કથા શ્રવણ કરવા જાય છે. એક આશ્ચર્ય, આ કથાનું સન્માન છે. રચના ભલે શિવજીએ કરી, પણ કથાનો આદર એ ભગવાન કેમ, કારણ કે એ કિંમત જાણે છે. વેલ્યુ જે વ્યક્તિ જાણતો હોય ને, એ એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે. કથા ભલે શિવજીએ રચના કરી, પણ એની કિંમત બરાબર જાણે છે. શિવજી ગયા સંગ સતી જગ જનની ભવાની, સતીને સાથે લઈ. પણ ત્યાં ગયા તો આશ્ચર્ય જે હતું, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, કુંભજ ઋષિએ શિવજીને પોતાના આશ્રમે આવેલા જોયા અને તરત જ એને શિવજીની પૂજા કરી. હવે અહીંયા એક બીજું આશ્ચર્ય છે, શિવજીની પૂજા કરી, પણ શિવજી સમજી ગયા આ શું કામ પૂજા કરે છે. કેમ? કારણ કે આને રામાયણને પચાવ્યું છે, રામકથાને પચાવી છે આને. નહીતર વિચાર કરો, શિવજી શ્રોતા છે અને અગસ્ત્યજી વક્તા છે. ક્રમ જોવો તમે, વક્તા શ્રોતાની પૂજા કરે છે. એનો અર્થ, શ્રોતાઓ બહુ મહાન છે, કારણ કે શ્રોતા ન હોય તો વક્તા શું કરે? દિવાલને જ કથા કહે નહીં, ઘરે બેઠા બેઠા દિવાલને જ કથા કરાય નહીં. પણ પ્રભુપાદજી તો કહેતા, કોઈ ન મળે દિવાલને કથા કયો, પણ કથા બોલો. અગસ્ત્ય મુનિએ શિવજીની પૂજા કરી, કારણ કે જોયું અખિલેશ્વર છે, અખિલ બ્રહ્માંડના સ્વામી છે ભગવાન શિવ. પૂજા કરી અને કહે છે, आज धन्य में धन्य अति जदपि सब विधिहीन निज जानी राम मोहि संत समागम दीन। भूषणी जी कहे छे गरुड़ जी ने ई वक्ता छे अने गरुड़ श्रोता छे भगवान नो वाहन गरुड़ जी श्रोता ना रूप में छता कथा पूरी करी व्यासपीठ पर थी उतरी અને કાગભૂષણજી ગરુડજીને પ્રણામ કરે છે અને ખૂબ ધન્યવાદ તમારો કેમ તમે અહીંયા આવ્યા અને ભગવાનની કથા કહેવાનો મને એક અવસર આપ્યો અને સેવા કરવાનો એક અવસર આપ્યો। શિવ અને પાર્વતીના વિવાહ, જો આ બધું ઊંધું છે માનસની અંદર, શિવ અને પાર્વતીના વિવાહ થયા તો વિવાહ થયા પછી કથા પ્રારંભ થઈ અને સંસારમાં વિવાહ થયા પછી વ્યથા પ્રારંભ થાય। એ તો તમે જાણો છો, એની વ્યાખ્યા આપણે કરવાની જરૂર નથી। વિવાહિત લોકો જેના નથી થયા એ બાજુવાળાને પૂછી લો વ્યથા। પણ શિવજી તો વૈષ્ણવ નામ યથા શંભુ છે, આદર્શ ગૃહસ્થ છે। શિવજી સમજાવે છે ગૃહસ્થી જેને ઠીક ઠીક ચલાવી હોય એના ઘરે કથા થવી જોઈએ। શ્રીમદ ભાગવતમ સ્કંદ 7 નારદજી ગૃહસ્થ ધર્મનું વર્ણન કરતા પહેલો શ્લોક, ગૃહસ્થોના ઘરે નિત્ય ભગવાનની કથા થતી હોવી જોઈએ, આ ગૃહસ્થનું પહેલું લક્ષણ છે। શિવજીને ત્યાં તે ગૃહસ્થ આશ્રમ પ્રારંભ થયો ભાગવત યાની કે રામકથાથી। સીતાજી જયારે વનમાં ગયા ભગવાન રામની સાથે, સીતાજી માતા જગત જનની છે, ઈ બધાને આશીર્વાદ આપે, ક્રમ ઉલટાઈ ગયો। ત્યાં જંગલની ભીલની સ્ત્રીઓ સીતાજીને આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ, ક્રમ ઊંધો છે માનસ, અને આ ક્રમ ઉલટો એટલે છે કેમ, કારણ કે આની પાછળ એક બહુ મોટું રહસ્ય છે। રહસ્ય એ છે ભક્તિની અંદર યદિ જ્યારે ક્રાંતિ લાવવાની જરૂર પડે ત્યારે રામાયણના આવા સૂત્રો, ભાગવતના આવા જે સૂત્રો છે એ કાર્ય, આ ભાગવત વિધિ છે। ત્રણ પ્રકારે અધ્યાત્મનું વર્ણન છે, કર્મકાંડ વિધિ, પંચરાત્ર અને ભાગવત વિધિ। તો અહીંયા જે થઈ રહ્યું છે આ ભાગવત વિધિ છે। ઘણા નવા લોકોના નહીં સમજાય, તેમ ભગત બની જાઓ ને પછી તમને ખબર પડી જાય આ રીતે ભાગવત વિધિ છે। ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ એટલે ભાગવત ધર્મ, કેવલ ભગવાનનું નામ સંકીર્તન, શ્રવણ અને કીર્તનના આશ્રયે ભગવાનને પામવાની જે વૃત્તિ છે એનું નામ ભાગવત ધર્મ છે। સતીએ મનમાં વિચાર કર્યો કે અમે જેને ત્યાં કથા સાંભળવા આવ્યા છીએ એ અમને પ્રણામ કરે છે, હવે જે વક્તા શ્રોતાને પ્રણામ કરે એ કથા હું કહે છે, સૌથી પહેલો એક આ હું કથા સંભળાવશે। પણ સંતોની સરળતા સતી સમજી ન શક્યા, બુદ્ધિનો ઉપયોગ કર્યો, કેમ, કારણ કે દક્ષની પુત્રી છે ને, એના પિતા આખા બ્રહ્માંડના સ્વામી છે, પ્રજાપતિ, બુદ્ધિ, આપણે આગળ ભૂમિકામાં જોઈએ ને, બુદ્ધિનો જે ત્યાગ કરે એ જ ભક્ત અને કથાને સમજી શકે છે। અને અહીં જુઓ, હવે હવે સમજવાની વાત એ છે જ્યાંથી આજની કથા પ્રારંભ થઈ છે, બુદ્ધિનો ત્યાગ, આ બુદ્ધિનો ઉપયોગ સતી કરે છે કથામાં। બુદ્ધિ જ્યારે આપણે વાપરીએ છીએ ને આપણી પોતાની, અને ત્યારથી જીવન ભક્તિ માર્ગની અંદર કેવા ક્લેશ ઉત્પન્ન થાય છે। સ્વભાવને જાહેર કરે અને પ્રભાવને છુપાવે આ સાધુ છે, બહુ સરળ વ્યાખ્યા માનસના આચાર્યો આપે છે। સ્વભાવને જાહેર કરે યાની કે જે અંદર છે, જે સરળતા છે એ જ સરળતાથી આ સમાજની અંદર પ્રસ્તુત થાય, પણ ક્યારેય પોતાનો પ્રભાવ ફેલાવવાનો પ્રયાસ ન કરે, આપણી ભાષામાં ફેમસ થવાનો પ્રયાસ ન કરે, આ સાધુ છે। અને જે ભરદ્વાજજીનો પ્રશ્ન છે ને, રામ કોણ છે, એ રામના પ્રભાવને જાણે છે પણ રામના સ્વભાવને નહોતા જાણતા, એટલે યાજ્ઞવલ્કજીના મુખેથી એને કથા સાંભળવી છે। પ્રભાવ અને સ્વભાવને જે વ્યક્તિ સમજી લે એ ભક્તિ માર્ગની અંદર કોઈ દિવસ અપરાધ નહીં કરે, અદ્ભુત સિદ્ધાંત છે આ। સ્વભાવ એટલે જેવા આપણે છીએ એવું જ પ્રસ્તુત થવું, આનું નામ સ્વભાવ છે. આપણે મહાન નથી તો નથી, જે લેવલમાં છીએ એ લેવલમાં પ્રસ્તુત થવું આ સાધુતા છે. અને બનાવટી બહાર દેખાવ કરવો આ પ્રભાવ છે. એક દિવસ માની લો કોઈ ભક્ત માળા ભૂલી ગયો હોય તો લોકો શંકા કરશે આ જપ નહીં કરતો હોય, પણ એ ઘરે કરતો હોય તમે જોવા જાવ છો. આ આપણી બુદ્ધિ છે. કોઈનું પણ આંકલન એના પ્રભાવ અને આવું થાય, લોકો પ્રભાવને આજ જોવે છે. શું કામ? કારણ કે સીધી અને સરળ ભાષામાં સમજો કે હું અહીંયાથી અત્યારે કથા કહી રહ્યો છું, સ્વાભાવિક છે તમારા બધાના મનમાં મારા પ્રતિ આદર હશે, તમે મને સમજતા હશો. પણ હું કેવો છું મારા સ્વભાવની ખબર તમને ત્યારે પડે જ્યારે તમે મારી સંગતિ કરો, મારી સાથે રહો. અને સ્વભાવ જે છે ને એ હંમેશા વાસ્તવિક હોય, અને પ્રભાવ જે છે એ ધુમ્મસ જેવું છે. જેવો સૂર્યનો પ્રકાશ નીકળે એટલે ધુમ્મસ ઉડી જાય, એમ એક માયાનો નાનો એવો સપાટો બધા જીવોના પ્રભાવને વિનષ્ટ કરી દે છે. સાધુ સ્વભાવથી બનાય છે, પ્રભાવથી નહીં. આ દુનિયામાં તમને કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી. ભક્તિ, ભક્તિનો એક ગુણ બતાવતા રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે, સર્વ આકર્ષિણી, તમારા હૃદયમાં જો ભક્તિ હોય તો આખા સંસારને તમે આકર્ષી શકો છો એક જગ્યાએ બેઠા બેઠા. ભક્તિ તો ભગવાનને આકર્ષી લે છે, એના ધામથી અહીંયા હેઠા ઉતારે. અને ત્યારે જ જુનાગઢમાં 52 વાર પ્રગટ કર્યા છે ને મહેતા નરસિંહ, આ ભક્તિ છે. જે ભક્તિના તથ્યને નથી જાણતો એ શું કરે છે? પોતાનો પ્રભાવ ફેલાવે છે, સાધુ ન બની શકે. અને એનાથી જે વિપરીત છે, જે પ્રભાવ ફેલાવે છે, સ્વભાવને છુપાવે છે, આ પાખંડ છે. અને જેટલું જલ્દી સમજી લેવામાં આવે ભક્તિ એટલી જલ્દી હૃદયમાં પ્રગટ થશે. શું કામ? કારણ કે આ ભક્તિ માર્ગમાં કપટ ભગવાન કે મને પસંદ નથી, એ પ્રચારના નામે તે ભગવાનને પસંદ નથી. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું પ્રચાર કરું છું એટલે મારે આ કરવું પડે છે, એકદમ ખોટી વાત છે. પોતાની ઇન્દ્રિય તૃપ્તિને પ્રચારનું નામ આપી અને પ્રસ્તુત કરવું આ સાધુતા નથી, પાખંડ છે. પ્રચાર કરવા વાળાને કોઈ પાપ કરવાની છૂટી નથી. પોલીસ હોય એનો મતલબ એ નથી કે કાયદાનું ઉલ્લંઘન કરે, કાયદો કાયદો છે, બધા માટે સમાન રૂપે લાગુ પડે છે. એટલા માટે સાધુ બનવાનો પ્રયાસ, પણ એ ક્યારે થાય? જ્યારે બુદ્ધિનો વ્યક્તિ ત્યાગ કરે તો સરળતા જીવનમાં આવે. વૈષ્ણવોના 26 ગુણ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, સરળતા આ ભક્તમાં બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી માણસ સરળ ન બની શકે ભક્ત ન બની શકે. 26 લક્ષણો માંથી આ લક્ષણ છે, સ્વભાવ સરળ હોવો જોઈએ. કારણ મહાન લોકો ક્યારેય પ્રભાવ નહીં પ્રગટ કરે. તમે ભગવદ્ ગીતા જુઓ, જેના 11મા અધ્યાયની અંદર જ્યાં ભગવાન વિરાટ સ્વરૂપનું દર્શન, એની પહેલા અર્જુનની માન્યતા કૃષ્ણ પ્રતિ શું છે? તો અર્જુને જ ત્યાં પ્રગટ કર્યું, જ્યારે વિરાટ રૂપ ભગવાને બતાવ્યું ત્યારે અર્જુન કહે છે,
સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યા ધવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદા પ્રણયે નવા.
હે કૃષ્ણ, તમે જગદીશ્વર છો, આજ સુધી મેં તમને સખા કીધા, તમને કૃષ્ણ કહીને બોલાવ્યા, તમને હું મારા મામાના દીકરા સમજતો હતો, પણ તમે તો ઈશ્વર નીકળ્યા. આ અર્જુનની ઉક્તિ છે ભગવદ્ ગીતામાં. ભગવાને તે પ્રભાવ ત્યારે પ્રગટ કર્યો જ્યારે અર્જુનની બુદ્ધિને સમજાવવાનો કોઈ વિકલ્પ બાકી ન રહ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિરાટ રૂપ બતાવી અને અર્જુનને કહે છે, અર્જુન હું આ છું. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જ સાધુ પ્રભાવને પ્રકટ કરે છે, નહીં તો હંમેશા પોતાના સ્વભાવમાં સ્થિત રહે છે. અને જે સ્વભાવમાં સ્થિર રહી શકે આ સાધુ છે. એટલા માટે આચાર્યોનું કહેવું છે, પૂર્વાગ્રહ છોડી દો. પૂર્વાગ્રહનો અર્થ છે અન્ય વ્યક્તિઓની પ્રતિ તમારી જે ધારણાઓ છે, તમે જે માનો છો આ આવો છે, આ તેવો છે, આ સારો નથી, આ આવો છે, બધું છોડી દો એ બધી વાત. કેમ? જ્યાં સુધી એનો સંગ ન કરો ત્યાં સુધી એના સ્વભાવને તમે ઓળખી શકો નહીં. અને સંગ કર્યા વગર કોઈના વિષયમાં વિચારવું, આને પૂર્વાગ્રહ કહે છે શાસ્ત્ર. આ પૂર્વાગ્રહ છે. અને પૂર્વાગ્રહથી થાય શું ખબર છે? સત્યનું દર્શન અટકે, સત્ય ન સમજાય. માની લો તમે અહીંયા ઉભા છો, આ આખું મંદિર તમને દેખાય છે, આ આખું મંદિર જોઈ શકો છો ને તમે. એક કણું આંખમાં પડે, આંખ બંધ, મંદિરનું દર્શન બંધ. વિચારો, મંદિર નાન્યાન છે, ખાલી એક કણું પડ્યું આંખમાં, દર્શન બંધ થઈ ગયું. પૂર્વાગ્રહ જે જે બંધાયેલા છે ને મનની અંદર, એટલા માટે સત્ય દૂર જતું જાય છે. એ પૂર્વાગ્રહ છોડવાની જરૂર છે. સતીએ પૂર્વાગ્રહ બાંધ્યો કુંભજ ઋષિમાં. કુંભનો અર્થ થાય છે ઘડો, જ માને જન્મ. ગળામાંથી જેને જન્મ લીધો છે એનું નામ થયું કુંભજ. એને કીધું જે ઘડામાંથી જન્મ્યો છે એ સમુદ્રની સમાન ભગવાનની કથા આપણને શું કહેશે? માટલામાંથી નીકળ્યો એ સમુદ્રની કથા. પણ એ અગસ્ત્યજીની મહત્તા, એના પ્રભાવને સતી વખતે ન વિચારીએ ક્યાં, કે આણે જ સમુદ્રને એક બિંદુમાં પી. આ પ્રભાવ છે. પ્રભુપાદજીએ તે આ પૂર્વાગ્રહ તોડ્યો છે. આ પૂર્વાગ્રહ તોડીને એ મલેચ્છ લોકોને તે સંન્યાસ આપ્યો પ્રભુપાદજીએ. અને આ ભક્તિની ધારા આ સંસારના અનેક દેશો સુધી પહોંચાડી દીધી. આ સરળતા છે સાધુ. નહીતર ભારતીય લોકો ક્યારેય વિદેશીઓને સંન્યાસ નહોતા આપતા. આ ભારતનો બંધ સૌથી પહેલો તોડનાર સાધુ છે શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, કે જેણે જન્મના આધારે જે ધારા ધોરણો હતા એને તોડી અને કીધું જેવો જેનો ગુણ છે એવી પદવી એને આપો. એથી ગુણ બ્રાહ્મણનો છે તો એને બ્રાહ્મણ બનાવો. બ્રાહ્મણમાં જન્મ લીધા પછી તે ગુણ જો શુદ્રનો છે તો એને બ્રાહ્મણ કહી શકાય નહીં. જન્મ નહીં, જેમ ગીતામાં ભગવાને કીધું ચતુર્વર્ણે મયા શ્રેષ્ઠ ગુણ કર્મ વિભાગ. ગુણ અને કર્મના આધારે આનું વિભાજન થાય છે. જન્મ જરૂરી છે એવું નથી, જન્મ એકદમ નિકૃષ્ટ છે. પણ જન્મની સાથે સાથે ગુણ અને કર્મ પણ વધારે મહત્વ રાખે છે. તો આ રીતે સતીને કુંભજ ઋષિમાં પૂર્વાગ્રહ થયો. શિવજી કુંભજ ઋષિને કહે છે કથા સંભળાવો, પણ મને એક સંશય એ છે કે આમ જો આપણે કથા સાંભળશું તો કદાચ રામ નહીં આવે. પણ તોય પ્રભુપાદજીને પ્રાર્થના કરતા રહ્યો આપણે પહોંચી જઈએ. હે, તમે રેડી છો ને આજ બધા? ટાઈમ મેં કાલે તમારી પાસેથી લઈ લીધો છે. હા, એટલે ઓકે. તો શિવજીએ કીધું કથા કયો?
રામ કથા મુનિ બરજ બખાની.
રામ કથા મુનિ બરજ બખાની.
સોનિ મહેશ પરમ સુખ માની.
સોનિ મહેશ પરમ સુખ.
મહેશ પરમ સુખ માની.
સોની મહેશ પરમ સુખ માની.
રામ કથા શિવજીએ કીધું, અગસ્ત્યજીએ કથા સંભળાવી. સુની મહેશ પરમ સુખ માના. શિવજીને બહુ આનંદ થયો કથા સાંભળીને. ગોસ્વામીજીની ભાષા પદ્ધતિ જોવો. સતીનું નામ કાઢી નાખ્યું અહીંથી.
લખ્યું. શિવજીને એકને જ આનંદ થયો, સતી નન્યન રેવતી આગળની ચોપાઈમાં જ્યાં હતા ત્યાં. શું કામ એને મજા ન આવી? કેમ? ઈ ખાલી કથામાં બેહવા ખાતર બેઠા શિવજીને, કારણ કે પહેલેથી જ નક્કી હતું આ કથા આપણને હું સંભળાવશે. અને આ કળિયુગમાં સમજી શકાય, કથામાં આવીને બેઠા હોય પણ કથા એમાં બેસતી હોય નહીં. અમારા કુંડલ કૃષ્ણ પ્રભુએ આને એક નામ આપ્યું છે, સત્સંગ પ્રૂફ. શબ્દો એને અડે, કાન સુધી જાય, કાં તો આની પાસે બહાર નીકળી જાય. હારા કાન વાળો હોય તો નકર નાન્યાન પડી જાય. સત્સંગ પ્રૂફ, પણ વોટર પ્રૂફ હોય ને, જેમ પાણી એમાં ન જાય એમ અમુક સત્સંગ પ્રૂફ હોય. પણ એટલું સારું છે તોય આવીને બેહે, આવી જાય મહત્વનું છે. સતીની જેમ સતી આવ્યા બેઠા, પણ કથા સાંભળવામાં કોઈ રૂચિ નહીં. જ્યારે અગસ્ત્યજીએ કથા પૂર્ણ કરી, ભગવાન શિવજીએ કીધું કંઈક વરદાન માગો, પણ સાધુની સાધુતા એ છે કોઈ દિવસ માગે નહીં. કેમ? કારણ કે માગવું અને મરવું સાધુ માટે એક સમાન છે. હા, આ ઓરિજિનલ સાધુની વાત છે. રસીદ લઈને ફરતા હોય એના માટે તો એને મુબારક છે, લેતા હશે. પણ શુદ્ધ ભક્તિ અને શુદ્ધ સાધુઓની આ વાત છે. કુંભજ ઋષિ જાણે છે કે વરદાન માગવાથી કૃપા નષ્ટ થઈ જાય. ભક્તિ માર્ગનો એક અજર અમર સિદ્ધાંત છે કે જ્યારે કોઈ ભક્ત કોઈની પાસે કઈ માગે ત્યારે કૃપા નષ્ટ થાય છે. એટલે માગ્યું નહીં પણ કીધું. શું કહે છે?
ઋષિ પૂછી હરિ ભગતિ સુહાઈ,
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 કહી શંભો અધિકારી પાઈ,
કહી શંભો અધિકારી પાઈ.
શિવજી કહે છે કે તમે કઈક માગો, ત્યારે અગસ્ત્યજી કહે છે માંગતા નથી, ઋષિ પૂછી હરિ ભગતિ સુહાઈ. અગસ્ત્યજી કીધું મેં તમને કથા સંભળાવી, હવે તમે મને ભક્તિના વિષયમાં કંઈક ઉપદેશ કરો. ભક્તિના વિષયમાં મને કયો? એને ભક્તિની કથા શ્રવણ કરી, કારણ કે શિવજીએ જોયું અધિકારી વ્યક્તિ છે, પાત્ર વ્યક્તિ છે. આને કહેવાય ભક્તિના અધિકારી જાણી. અને ભક્તિનું જેટલું ગુહ્ય રહસ્ય હતું એ બધું કુંભજ અગસ્ત્યજીની સામે પ્રકટ કરી દીધું. અને આ રીતે અરસપરસમાં કથાનું આદાન પ્રદાન, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ શ્લોકને સાર્થક કરતા, અમુક દિવસ ભગવાન શિવ કુંભજ ઋષિના આશ્રમ ઉપર રોકાણા, અને ત્યાર પછી વિદાય લે છે.
મુનિ સન વિદા માગી ત્રિપુરારી,
સન વિદા માગી ત્રિપુરારી,
મુનિ સન વિદા માગી ત્રિપુરારી,
સન વિદા માગી ત્રિપુરારી,
ચલે ભવન સંગ દક્ષ કુમારી,
ભવન સંગ દક્ષ કુમારી,
મુનિ મન વિદા માંગી ત્રિપુરારી,
મુનિ સંગ વિદા માંગી ત્રિપુરારી,
મુનિ સન વિદા માંગી ત્રિપુરારી,
મુનિ સંગ વિદા માંગી ત્રિપુરારી,
ચલે ભવન સંગ દક્ષ કુમારી,
ભવન સંગ દક્ષ કુમારી,
વિદાય આ એક બહુ જરૂરી વસ્તુ છે ભક્તોના વ્યવહારમાં. જ્યારે જ્યારે કોઈ મહાન વ્યક્તિની સંગતિ લેવા આપણે જઈએ તો નીકળતી વખતે વિદાય લેવી જરૂરી છે. કથાની પૂર્ણાહુતિ કરી વિદાય લીધી, વળી પાછા સતીને લાવ્યા. પહેલી ચોપાઈ ઉપર વિચાર કરો શું કીધું, સંગ સતી જગ જનની ભવાની, ત્યાં જગત જનની નું સંબોધન આપ્યું. કેમ? કારણ કે ભાવ શ્રેષ્ઠ હતો કથા શ્રવણ કરવા. આવતા હતા હજી રસ્તામાં અને જાતિ વખતે કીધું દક્ષ કુમારી, કારણ કે દક્ષ ની પુત્રી છે એવું સતીએ સિદ્ધ કરી દીધું, કથાનો અનાદર કરી. ગલતી ઉપર ગલતી આવશે સતીની. જતી વખતે સતીના મનમાં એક થોડોક અહંકાર હતો કે મેં કથા સાંભળી નહીં. એમ ઘણાને રહી જાય, કથા તો હતી પણ હું ન ગયો. હોય ને ક્યારેક અમુક લોકોને એવી વિચારધારણા હોય, મેં ન સાંભળી એટલે એને લાગે કે મેં મહાન કાર્ય કર્યું છે બહુ મોટું. સતીના મનમાં આ ભાવ થયો, આપણે કઈ કથામાં ધ્યાન નથી. અને એ જ સમય
તેહી અવસર ભંજન મહી ભારા, કબન વિચરત અવિનાશી, કબન વિચરત અવિનાશી, દંડ કબન વિચરત અવિનાશી, કબન વિચરત અવિનાશી.
જે સમયે શિવજી અગસ્ત્યજીના આશ્રમેથી નીકળ્યા ઈજ સમયે ભગવાન રામ આ પૃથ્વી ઉપર પ્રકટ થઈ જન્મ થઈ ચૂક્યો, ગુરુકુળ શિક્ષા પૂર્ણ કરી વિવાહ થયા અને ત્યાર પછી પિતાના વચનનું પાલન કરવા માટે ભગવાન વનમાં ગયા, સીતાજીનું હરણ થયું અને ભગવાન રામ અને લક્ષ્મણજી બે સીતાજીની શોધ કરતા કરતા વનમાં ફરી રહ્યા છે. અને આ બાજુ શિવજી હૃદયમાં વિચાર કરે છે કે ભગવદ્ કથા સાંભળવાનું ફળ હરિ દર્શન છે, ભગવાનનું દર્શન. ભગવાનના દર્શનની એક લાલસા શિવજીના મનમાં પ્રકટ થઈ અને એ સમયે શિવજીને ખબર પડી કે મારા ઈષ્ટ ભગવાન રામ રઘુવંશની અંદર પ્રકટ થયા છે. અને અહીંયા જ દંડકવનની અંદર, દંડકારણ્યની અંદર અત્યારે લીલા કરી રહ્યા છે, તો એના દર્શન કરવું જઈને. પણ વળી શિવજીએ વિચાર કર્યો કે જો હું દર્શન કરવા જઈશ તો આખા જગતમાં ખબર પડશે કે આ રામ જે છે એ જ બ્રહ્મ છે, રામ પરબ્રહ્મ છે, લોકો જાણશે આ ભગવાન છે અને લીલામાં વિઘ્ન ઉત્પન્ન થશે. એટલા માટે શિવજીએ દૂરથી જ યોગ એવો થયો કે જે માર્ગે શિવજી આવતા હતા દંડકારણ્યના માર્ગથી, ત્યાં જ એને દૂરથી ભગવાન રામ અને લક્ષ્મણને જોયા. જય સચ્ચિદાનંદ, જય જગ પાવન, શિવજીએ જય ઘોષ કર્યો અને આટલું કહી અને ત્યાંથી જ્યાં શિવજી ઉભા છે ત્યાંથી જ ભગવાન રામને પ્રણામ કર્યા. અને પ્રણામ કરીને ભગવાનની શોભા, ભગવાનનું રૂપ, ભગવાનની સુંદરતા જોઈ શિવજી જોતા રહ્યા. અષ્ટ સાત્વિક વિકાર, રોમાંચ કંપા અશ્રુ તરંગ ભાજો, હે ને, અશ્રુઓ આંખમાંથી નીકળ્યા, રોમાંચ છે ભગવાન શિવને. અને શિવજી બહુ પ્રયાસ કરે છે એ પ્રેમને હૃદયમાં રોકવાનો, પણ જ્યારે પ્રેમ શબ્દથી પ્રકટ ન થાય ને ત્યારે એ આંસુઓનો આશ્રય લે છે. ચૈતન્ય મહાપ્રભુના શબ્દોમાં નયનમ ગલદ શ્રુધારયા વદનમ ગદગદ રુદયા ગીરા. શિવજી જયારે આ સ્થિતિમાં આવ્યા ત્યારે સતી પૂછે છે, પ્રભુ કોને પ્રણામ કરો છો? મને તો અહીંયા એવું કોઈ દેખાતું નથી જે પ્રણામને યોગ્ય હોય અથવા એ પ્રણામને લાયક હોય. સતીના મનમાં સંશય થયો છે. રામાયણમાં તો સંશયનો ઉપાય છે પણ ગીતામાં નથી. ગીતામાં તો કૃષ્ણએ સ્પષ્ટ કીધું, સંશય આત્મા વિનશ્યતિ. સંશય ભક્તિ યોગમાં જેને છે એનો વિનાશ નક્કી છે. કુરુક્ષેત્રના શબ્દો છે ભગવાનના. ભગવાન શિવ કહે છે, સુનહી સતી તવ નારી સ્વભાવ. એ સતી સાંભળ, તારો સ્ત્રી સહજ સ્વભાવ છે, તું સંશય રહેવા દે. સંશય નહીં, બાકી બધું ઠીક છે. આજ જે બે રાજકુમારો ભરી રહ્યા છે એ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન એને દશરથના પુત્રના રૂપમાં પ્રગટ થયા છે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, જેની કથા કુંભજને ત્યાંથી આપણે સાંભળીને આવ્યા ને, ભગતી જાસુ મેં મુનિ સુનાઈ. અને જે ભક્તિનું વર્ણન મેં અગસ્ત્યજીને કર્યું એ જ ભગવાન રામ આ સ્વયં પ્રકટ સાક્ષાત છે જે દંડક વનમાં ભરી રહ્યા છે. સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, મારા ઈષ્ટ દેવ રઘુવીર, સેવત જાહી સદા મુનિ ધીરા. જે મુનિઓ બહુ ધૈર્યથી જે ભગવાનની સ્તુતિ ઉપાસના કરે છે એ જ ભગવાન અહીંયા પ્રકટ છે. શિવજી અનેક વાતોથી સમજાવવાનો પ્રયાસ કરે.
મુનિ ધીર જોગી સીત સંત તબિમલ મન જેહિ ધ્યાવહિ. જોગી સીત સંત તબિમલ મન જેહિ ધ્યાવહિ. નિગમ પુરાણ યાગમ જાસુ કીરતિ ગાવહિ. નિગમ પુરાણ યાગમ જાસુ કીરતિ ગાવહિ.
શિવજીએ બહુ સમજાય, મુનિ ધીર જોગી, આ સંસારના ધૈર્યવાન જોગીઓ યોગીઓ પોતાના નિર્મળ મનથી જે ભગવાનનું ધ્યાન કરે છે, જે ભગવાનને પામવાની લાલસા કરે છે, વેદ જેને નીતિ નીતિ કહે છે, ન ઈતિ ન ઈતિ, ભગવાન આવા નથી આવા નથી, જેને પુરાણ આગમ કહે છે, આગમ કહીને જેની કીર્તિનું ગાન વેદ શાસ્ત્ર કરે છે, એ જ સ્વયં ભગવાન આપણી સામે ઉપસ્થિત છે. શિવજી સમજાવે, સતી માનતા નથી. ત્રેતા યુગનો પ્રસંગ છે. ત્રેતા યુગમાં શિવજીની પત્ની શિવજીથી નથી સમજતી તો કળિયુગ વાળાને કોઈ દુઃખ લગાડવાની જરૂર નથી. મોજ કરો, મોજ. વાત ખોટી હોય પાછી આપો. ત્રણે લોકો કોઈ દી ન માને, ત્રણ પ, ત્રણ પ જે છે ને એ કોઈ દી ન માને. પહેલું પત્ની, એને ઘરે જઈને તમે કયો આજે તો મારું આમ બહુ લોકો આજે મારું સન્માન કર્યું, એટલે એમ જ કે એ તમારું બધું બહાર રાખજો, ઘરે કઈ ન જોઈ. પેલું પત્ની, આ પ્રભુપાદજીની પત્ની ન માની, આખું આખી દુનિયા જેના ચરણોમાં ઝૂકી એને પત્ની ન ઝૂકી, એને સીધું ઉદાહરણ છે. બીજો પાડોશી, બીજો પ, પાડોશી જે છે ને આનામાં હું જોઈ ગયા, બધા આવીને આને રોજ કેમ પગે લાગતા હશે? કારણ કે એ તો આપણી બાજુમાં રહેતો, એ કોઈ દી વેલ્યુ ન કરે. જેમ એટલે ડોશી એ તુલસીદાસજીની પહેલા દિવસે પાડોશી એમ જ કે આનામાં છે હું, આ બધા આવીને ધોતી વાળા પગે લાગે. અને ત્રીજો પ છે ને એ પિતરાય, આપણા કાકા દાદાના જે ભાઈઓ હોય ને ઈ તો તમે એને ભગત કયો, અમને અંદર ની ખબર છે એની. આ ત્રણ પ કોઈ દી નો માને, અને ટ્રાય કરજો તમારા જીવનમાં. સતી સમજતા નથી. શિવજી કે જો તુમ રે મન અતિ સંદેહ, તો કિન જાય પરીક્ષા ન લેવું. જો તારા મનમાં બહુ સંદેહ હોય તો ભાઈ પરીક્ષા લઈ લેજે ને. પણ શિવજીએ વોર્નિંગ આપી, પરીક્ષા એવી રીતે લેજે એમાં વિવેક હોવો જોઈએ. પણ હવે જો સતીએ સત્સંગ તો કર્યો નથી, કથા સાંભળી નથી, વિવેક કેવી રીતે આવે? ગોસ્વામીજીની પહેલા દિવસની ચોપાઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય. કથા નથી સાંભળી, અનાદર કર્યો છે, વિવેક નથી. એટલે શિવજીએ સમજાવ્યું, પરીક્ષા ભલે લે પણ એમાં વિવેકનું ધ્યાન રાખજે. અસ કહી લગે જપન હરિનામા. શિવજીને તો વિશ્વાસ હતો કે આ ભગવાન છે, એટલે એને હરિનામનો આશ્રય લઈ લીધો. ભગવાનનો એક વડલા નીચે બેહી નામ જપવા માંડ્યા. પ્રારંભના મંગલાચરણમાં તુલસીદાસજીએ કીધું, શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો વંદે ભવાની શંકરો. હે ને, શિવજી જે છે એ વિશ્વાસ છે અને પાર્વતી શ્રદ્ધા છે. પણ શ્રદ્ધાના ત્રણ પ્રકાર ચક્રવર્તી ઠાકુર માધુર્ય કાદંબિનીમાં લખે છે, કોમળ શ્રદ્ધા, મધ્યમ શ્રદ્ધા અને દ્રઢ શ્રદ્ધા. અને ક્યારેક ક્યારેક શ્રદ્ધાનું સ્તર તમોગુણમાં વયું જાય છે, જેમાં સતી શ્રદ્ધાનું સ્વરૂપ પણ કથામાં બેઠી નથી. આ શ્રદ્ધા કથામાં લાગી નથી. અને જે શ્રદ્ધા ફળનો આપી શકતી હોય એ શ્રદ્ધાનો ત્યાગ કરી દેવો જોઈએ. પણ આપણે શું કરીએ, એને પકડી જ રાખીએ, જવા નથી દેતા. શિવજી શીખવાડે છે, જે શ્રદ્ધા તમોગુણી થઈ જાય એને પછી વિદાય આપી દેવાય, જાઓ. શિવજીને બધી જ ખબર છે ભવિષ્યમાં શું થવાનું છે, છતાં શિવજી રોકતા નથી. કેવો અદ્ભુત સાર છે જોવો કથાની અંદર. સતી ગયા જે દિશાથી ભગવાન રામ, હવે પરીક્ષા લીધી તોય તે ગમે એમ તોય તમોગુણી શ્રદ્ધા છે, દેખાવની આ ભક્તિ છે. સતીએ પહેલા વિચાર કર્યો પરીક્ષા કેવી રીતે લઉં, અને પછી વિચાર કર્યો કે માતા સીતાનું રૂપ લઈ લઉં. જો મનુષ્ય હશે તો હમણાં મારી પાસે આવશે, હે સીતા અમે ક્યારના તને શોધીએ છીએ, ક્યાં ગઈ હતી. અને જો બ્રહ્મ હશે તો મને ઓળખી લેશે. પણ સતીએ ગલતી કરી, હેને વેશ રૂપ લઈ લીધો પણ આચરણ થોડું આવે. સીતાજી કેવી રીતે ચાલે છે હેને, જે જે આચરણ છે સમજ ન આવી. કારણ કે ગોસ્વામીજીએ સ્પષ્ટ લખ્યું છે માનસમાં કે જે માર્ગ તરફ ભગવાન રામ અને લક્ષ્મણ ચાલતા હતા એમાં આગળ સતી ચાલે છે. આ બાજુથી રામ લક્ષ્મણ આવ્યા, સતીએ અહીંથી આગળ ચાલવાનું ચાલુ કર્યું. હકીકત એને ખબર નહોતી કે હંમેશા રામ આગળ ચાલતા, સીતાજી વચ્ચે અને પાછળ લક્ષ્મણજી, આ ચાલવાનો ક્રમ હતો. અને એ સતીને ખબર નથી. ભગવાનની આગળ હાલવા માંડ્યા. લક્ષ્મણ દેખી ઉમાકૃત ભેષા, લક્ષ્મણજી ઓળખી ગયા જગત જનની માતા ભવાની પાર્વતી. સતી સીતાનો વેશ લઈને આય હું કરે છે? પણ લક્ષ્મણ કે આમાં આપણો કઈ રોલ છે? ચૂપ રહ્યા. પ્રભુ પ્રભાવ જાનત મતિ ધીરા, ભગવાનના પ્રભાવને જાણ્યો, રામ સક્ષમ છે આને નિપટવા માટે. લક્ષ્મણજી કઈ બોલ્યા નહીં, એ તો હાલવાઈ દો, આપણે તો વાહે વાહે હાલવાનો રોલ છે લંકા સુધી, એ બોલવાનું તો આવતું નથી. તો લક્ષ્મણજીએ ભગવાનના કપટ, તો કોઈ સંશય નથી કે ભગવાન તો જાણી ગયા છે કે આ કપટ વેશ છે. પણ હવે ભગવાન નહીં તે એવું હોયું કે કાંઈ નહીં, આને કમસે કમ બતાવું કે હું બ્રહ્મ છું. અને એટલા માટે ભગવાન શું કરે છે, જોરી પાની પ્રભુ કિન હું પ્રણામ, બે હાથ જોડીને ભગવાન પ્રણામ કરે છે. અને આના તો બહુ ભાવ આચાર્ય આપ્યા, પણ એક ભાવ સૌથી સુંદર. ભગવાન કહે છે, મારી માયા, ભગવાનની બહિરંગા શક્તિ માયાનું જ સ્વરૂપ પાર્વતી છે, અને મારી જ માયા મારી હારે છળ કરવા. ભગવાને કે આને આને પ્રણામ યોગ્ય છે. ભગવાને પ્રણામ કરી અને પિતા સહિત કીધું, મારું નામ દશરથ નંદન રામ, પિતા સમેત લીન નિજ નામ, ભગવાને પરિચય આપ્યો. પણ આવું લોચો ન્યા થયો? ભગવાન કે આને કહેવું હું? માતા તો કહેવાય નહીં, કારણ કે સીતાજીનું રૂપ છે. તો ગૃહસ્થ જીવનમાં ધર્મ પાલન કરવામાં કઠિનાઈ વધશે. અને આમ જુઓ તો માતા છે જગત જનની ભવાની. એટલે કીધું, સંબોધન નો આપ્યું, ડાયરેક્ટ પૂછ્યું, કહેવું બહોરી કહા વૃષ કેતુ, બિપિન અકેલી ફિરઈ કહી હેતુ. એને કીધું કે ભગવાન વૃષકેતુ, મારા પિતા શિવજી ક્યાં છે અને તમે કયા કારણથી આ જંગલમાં એક લાંટા મારો જાય? સતીને થયું આપણું કપટ પકડાઈ ગયું છે. અને હકીકત છે, કપટ ગમે ત્યાંનું હોય એ લાંબો સમય છુપાયેલું રહેતું નથી. એટલા માટે કવિ ગંગ એક બહુ સુંદર વાત કહે છે,
તારો કે તેજ મે ચાંદ છીપે નહીં, સૂર છીપે નહીં, બાદલ છાયો, રીડ પડે રાજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો, ચંચલ નારી કો નૈન છીપે નહીં, પ્રીત છીપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુન શાહ અકબર, કોઈનું કર્મ છીપે ન ભભૂત લગાયો.
સુંદર વાત કીધી, તારો કે તેજ મે ચાંદ છીપે નહીં. ચંદ્રમા ક્યારે તારાઓ ગમે એટલો પ્રકાશ કરે, ચંદ્રને ન છુપાવી શકે. અને સુરવીર, સુર માને સૂર્ય, વાદળો સૂર્યને ન છુપાવી શકે. રણભૂમિમાં જ્યારે ભીડ પડે એને ક્ષત્રિય રાજપૂત છુપો ન રહે, અને કોઈ માંગવા વાળો આવે ત્યારે દાતાર છુપો રહેતો નથી, પ્રગટ જેમ થઈ જાય. અને ચંચળ જાર સ્ત્રીના નેત્રોથી ખબર પડે. તો આ રીતે માયા જે સતીની છે, વધારે છુપાણી નહીં, ભગવાન જાણી ગયા. અને સતીને થયું કે આ તો બહુ ખોટું થઈ ગયું. હવે ત્યારે ભગવાને લક્ષ્મણજીને કીધું, લખત તું બહુ વખતથી મને પૂછતો હતો ને માયા કેવી હોય, આ જોઈ લે. હે, તારો પ્રશ્ન હતો ને માયા જોવી, તારે આ જોઈ લે, આ માયા છે. હે, ગીતામાં ભગવાન મમ માયા દુરત્યા, અર્જુન મારી માયાને પાર કરવી બહુ મુશ્કેલ છે, કઠિન છે, દુસ્તર છે. ભગવાને પોતાનું ઐશ્વર્ય પ્રકટ કર્યું કે કમસે કમ આને બતાવી દઉં હું કોણ છું, નહીતર જાશે તોય સંશય રહી જાહે. ભગવાને ઐશ્વર્ય પ્રકટ કર્યું, ચારે બાજુ સીતા રામ લક્ષ્મણ હનુમાન, બ્રહ્મા બ્રહ્માણી સાથે, શિવ હજારો સતી સાથે, હજારો શિવનું દર્શન કરાવ્યું. પણ કેને જેના મનમાં સંશય છે એ જોવા નથી ચાહતો. સતીએ આંખ બંધ કરી લીધી, આંખ બંધ કરી ભગવાનને થયું હવે આનું જે થાય. આંખ બંધ કરીને જેવી આંખ ખોલી, બધું ઐશ્વર્ય સમાપન. સતી એ બાજુ આવે છે જ્યાં ભગવાન શિવ બેઠા છે. વિચાર કરે છે, મેં શંકર કર કહાન માના, નિજ અજ્ઞાન રામ પર આના. શિવજીની વાત મેં માની નહીં, મારું અજ્ઞાન રામ ઉપર લગાવ્યું મેં. પુની પુની નાઈ રામ પદ શીશા, વારંવાર ભગવાન રામને પ્રણામ કરી, ચલી તહા જહ રહે ગિરીશા. જ્યાં ભગવાન શિવ બેઠા છે ત્યાં ગયા સતી. અને જ્યારે સતી આવ્યા ત્યારે શિવજીએ હસીને પ્રેમથી પૂછ્યું, કુશળ છો? 10 મિનિટ થયા જે ગઈ એમાં એને શું થઈ જાય 10 મિનિટમાં? સમાચાર શિવજી, કુશળ મંગલ? કહ્યું કે તમે કેવી રીતે પરીક્ષા લીધી ભગવાનની? બધી વાત સાચે સાચી કહો. આપણો વ્યવહારિક પ્રયોગ છે. આપણે જયારે કોઈ વ્યક્તિને કઈક પૂછવા જાય, તમે સાચું બોલજે, એને વાત શું છે સત્ય કે આપણે કહીએ છીએ. પણ શિવજીને શંકા તો હતી, એટલે કીધું સત્ય, સાચું બોલજે. ત્યારે સતી જૂઠું બોલે છે તોય, એને જેના પતિ સ્વયં ભગવાન શિવ છે, જેના ગુણને જાણે છે કે આ સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં એની સામે સતી અસત્ય બોલે છે. કછું ન પરીક્ષા લેનહી ગોસાઈ, કિન્હ પ્રણામ તુમ્હાર નાઈ. તમે જેમ પ્રણામ કરીને આવી ગયા એમ મેં બસ પ્રણામ કર્યા ને હું આવી ગઈ. શિવજી વિચાર કરે, ગઈ તી આટલા ઉત્સાહથી અને આવી છે તો ઢીલે છે, આમાં કઈક છે. શિવજીએ વિચાર કરી જો એક પાપ ને છુપાવવા અનેક પાપ કરવા પડે છે, એક જૂઠું છુપાવવા માટે પછી ખોટાની લાઈન કરવી પડે આખી, અને સતીએ ક્યાં ક્યાં ગલતીઓ કરી. સૌથી પહેલી સંતની સરળતા ન સમજી, બીજું કથાનો અનાદર, ત્રીજું રામ દર્શન છતાં ઓળખ નહીં, ચોથી ભૂલ પતિની વાત ન માની, પાંચમી સીતાનો વેશ લીધો, અને છઠ્ઠી ખોટું બોલ્યા. અયોધ્યા કાંડ ની અંદર ગોસ્વામીજી કહે છે, નહીં અસત્ય સમ પાતક પુંજા. આ સંસારની અંદર સૌથી મોટું પાપ જે છે ને એ અસત્ય છે. અને સેમ એક ચોપાઈ માનસની અંદર છે, ધર્મ ન દુસર સત્ય દુજા. સત્ય જેવો કોઈ ધર્મ નથી અને અસત્ય જેવું આ સંસારમાં કોઈ પાપ નથી. કોઈ વ્યક્તિ ગમે એટલું અસત્ય બોલવાનો પ્રયાસ કરે પણ આપણા આત્માને સત્ય પસંદ છે. શું કામ? ભગવદ્ ગીતા અધ્યાય 2.16, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આ સંસારમાં આત્મા જે છે એને વિદ્વાનો સત કહે છે. આત્માને સત્ય પસંદ છે અને આ સત્ય આત્માનો સ્વભાવ છે. આપણો છોકરો દારૂ પીવે કોઈને ગમે? બાપા ભલે પીતા હોય પણ એ નથી ચાહતા કે મારો છોકરો દારૂ પીવે. અસત્ય આપણને પસંદ નથી કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ, અને જો છતાં આપણે એ કરીએ છીએ. આપણા નજીકના લોકો અસત્યનો આચરણ કરે આપણને ગમતું નથી પણ છતાં આપણે અસત્ય આચરણ કરવામાં કઈ બાકી રાખતા નથી. જેમ પરીક્ષિત મહારાજ ભાગવતમાં કે ભૂયો વિવશ, વિવશ થઈને વ્યક્તિ પાપ કરે છે. કળિયુગની અંદર ધર્મનો એક પગ, ભાગવત સ્કંદ 1:19, પરીક્ષિત મહારાજ જયારે દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને એને જોયું કે એક બળદ એક પગ ઉપર ઉભો છે. એ બળદ બીજું કોઈ નહીં, સાક્ષાત ધર્મ. અને ધર્મના ચાર પાયા છે, સત્ય, તપ, દયા અને પવિત્રતા. ત્રણ પગ કળિયુગે કાપી નાખ્યા છે, ધર્મ એક પગ ઉપર ઉભો છે અને એ છે સત્ય. બાકીના ત્રણેય પવિત્રતા, તપસ્યા અને શું છે ત્રીજો, દયા. આ ત્રણ પગ કપાઈ ચુક્યા છે. સત્ય ઉપર આજે ધર્મ ઉભો છે. ભલે અધ્યાત્મ જગતની અંદર 99% તમને ખોટું લાગતું હશે પણ 1% સત્ય આજે છે. અને આપણે એ 1% સત્યમાં બેસવાનો પ્રયાસ કરો. ઘણી વાર લોકો કે અધ્યાત્મની અંદર પાખંડ ફેલાણું સત્યવાદ છે, હું સ્વીકારું છું. સંસ્થાઓના નામે, ધર્મના નામે પાખંડ થાય છે પણ એનો અર્થ એ નથી કે આ જગતમાં સત્ય નથી. એને આપણે શોધ નથી કરી. પ્રભુપાદજી બહુ સુંદર ઉદાહરણ સમજાવતા કે અનેક ડોક્ટરો પાસે ફર્યા પછી રિઝલ્ટ ન મળે છતાં સાચા ડોક્ટરની શોધ ક્યારેય આપણે પડતી મૂકતા નથી, એમ જ્યાં સુધી સત્ય આપણને પકડાય નહીં ત્યાં સુધી શોધ ક્યારેય બંધ કરવી જોઈએ નહીં. એવું કે બે જાહો બધે જ ખોટું છે, સત્ય તમારી સામે ચાલી નહીં આવે, તમારે શોધ કરવી પડશે. ખોટાની સાથે સત્ય છે, કેમ? કારણ કે એના આધારે તો આ કળિયુગમાં ધર્મ ઉભો છે એક જ પગ ઉપર. એટલા માટે કે જે સત્ય ધર્મ, સતી જૂઠું બોલે છે. જો તુમ કહાસો મૃષાન હોય, એ શિવજી તમે જે કીધું એ થોડું ખોટું હોય, મોરે મન પ્રતિતિ, મારા મનમાં એમ થયું તમારું ખોટું હોય નહીં. ઓર જૂઠ ને છુપાવ ઓર એક બાનું. તબ શંકર દેખેવું કરી ધ્યાના, ત્યારે શિવજીએ ધ્યાન કરીને જોયું, ઓહો માતા જગત જનની માતા સીતાનું રૂપ લીધું છે. આને શિવજીના મનમાં બહુ દુઃખ થયું, છતાં સ્થિર બુદ્ધિ છે ભગવાન શિવ, પોતાના ભાવને પોતાના મુખ ઉપર પ્રગટ ન થવા દીધું. મનોમન શિવજીએ સતીનો ત્યાગ કરી દીધો ભક્તિ મર્યાદાની રક્ષા કરવા માટે. અને એટલા માટે તે ભાગવતની અંદર યદુ મહારાજને ધર્મના જ્ઞાતા કહેવામાં આવ્યા છે. ધર્મસ્ય યદો શીલસ્ય. યદુ મહારાજ ધર્મને જાણે છે. શું કામ? કારણ કે પિતાને આયુષ્ય નહીં આપીને એણે ન્યાય તે ભાગવતમાં ભક્તિ મર્યાદાની રક્ષા કરી છે. અને અહીંયા શિવજીએ સતીનો ત્યાગ કરી અને ભક્તિ મર્યાદાની રક્ષા કરી છે. આ સંસારમાં એ જ આચરણ છે જે ભક્તિને બચાવે છે. શિવજીએ ભક્તિની રક્ષા કરી, ભક્તિને બચાવી, અને શિવજીની ભક્તિ પ્રત્યે આ ભાવના જોઈ દેવતાઓએ આકાશવાણી કરી, પુષ્પવૃષ્ટિ કરી કે ધન્ય છે શિવજી, આ કાર્ય તમારી સિવાય સંસારમાં બીજો કોઈ કરી શકે નહીં. સતીએ કીધું, તમે કઈ કર્યું નથી તોય આકાશવાણી કેમ થઈ? શિવજી બુદ્ધિમાન, કઈ બોલતા નથી, એકદમ ચૂપ. સતી સમજે છે એને, શિવજી મારી વાત બધી જાણી ગયા છે પણ મને કહેતા નથી. એને નંદી ઉપર બેઠા બેઠા બે કૈલાસ બાજુ જઈ રહ્યા, આખા રસ્તામાં શિવજી એક શબ્દ બોલતા નથી. અને સતીના મનમાં દુઃખ વધે છે. દુઃખ વધતા વધતા સતી જયારે આવી ગયા કૈલાસની અંદર, 87,000 વર્ષની સમાધિમાં શિવજી ગયા. અને ત્યાં સુધી સતીને વારંવાર વિચાર આવે, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમે કંઈક કરો અને નહીતર મારું આ શરીર છૂટી જાય એવી કંઈક વ્યવસ્થા કરો. સતી પ્રાર્થના કરે છે. શિવજી જયારે જાગ્યા સમાધિમાંથી, સતીને આસન આપ્યું, સામે બેસાડ્યા. એને કારણ કે પત્નીનો અધિકાર ખોઈ ચૂક્યા છે બાજુમાં બેસવાનો, સામે બેસાડી. અને શિવજીએ જોયું કે આ દુખી છે, આના દુઃખને દૂર કરવા ભગવાને લગે કહન હરિ કથા રસાલા દક્ષ પ્રજેશ ભય તેહી કાલા. શિવજી અને કથા કહેવા લાગ્યા, કારણ કે કથા જ કોઈ વ્યક્તિના દુઃખને નષ્ટ કરે છે. અશોક વાટિકામાં જયારે સીતાજીને હનુમાનજી મહારાજે પ્રથમવાર જોયા કે સીતાજી રામના વિરહમાં દુઃખી છે, ત્યારે એણે તે એને રામ કથા સંભળાવી છે. કથા જ દુઃખની વ્યથાને નષ્ટ કરે છે. તો આ રીતે એ સમયે બ્રહ્માંડમાં ઘટના બની. દક્ષ પ્રજાપતિ આ બ્રહ્માંડના પ્રજાપતિ થયા. બડ અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાન હૃદય તબ આવા. અને દક્ષને જ્યારે આટલો મોટો અધિકાર પ્રાપ્ત થયો, દક્ષના હૃદયમાં અહંકાર પ્રગટ થયો કે હું પ્રજાપતિ છું. અને ગોસ્વામીજી તો લખી દીધું,
નહીં કહું અસજન માં જગ માહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. આ જગ માહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. નહીં કહું અસજન માં જગ માહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. નહીં કોઈ અસજન માજબ માહી પ્રભુતા પાઈ જાય મદ નાહી.
ગોસ્વામીજી લખી દો, આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ જન્મ્યો જ નથી કે જેને પદ મળે અને અહંકાર નો આવે, ભગવાનના ભક્ત સિવાય. પછી કહી દીધું પાછળ, કારણ કે ભક્ત આનાથી વંચિત હોય છે. તો અધિકાર મળ્યો, અહંકાર આવ્યો, અને શિવજીનું અપમાન કરવા એક યજ્ઞની રચના કરી. યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રણ આપ્યું. અને ગોસ્વામીજીએ તો સ્પષ્ટ માનસમાં કીધું, સૌથી સ્વાર્થી આ દેવતાઓ છે. એમ પાડોશી જેવા હોય, બે ભાઈ ડખો હોય, એટલે ઓલો ભાઈ શું કરે, એના પાડોશીને આમંત્રણ આપે, એના ભાઈને ન આપે. અને ઓલા તૈયાર થઈને એને ઘરે જવા નીકળે તો પછી પૂછાય, તમારે નહીં થવું? આ દેવતાઓએ શું કર્યું, દક્ષના યજ્ઞમાં જતા હતા, વિમાન કૈલાસ વાયા કૈલાસ થઈને આવ્યા. સતી જોવે કે આજે વિમાનનો ટ્રાફિક વધારે છે. કારણ શું છે? તો શિવજીએ કીધું, તારા પિતાએ બહુ મોટો યજ્ઞ કર્યો છે. ત્યારે સતીએ કીધું, તો મારે એમાં જવું છે. ભગવાન શિવ કહે છે, આમંત્રણ નથી. સતી કે, હું તો એની પુત્રી છું, મને આમંત્રણ કેમ નહીં? તો કે અમાર ડખો થઈ ગયેલો એકવાર, જમાઈને સસરાને ડખો. ડખામાં વાત એ હતી કે બ્રહ્માજીની સભામાં દક્ષ પ્રજાપતિએ જયારે પ્રવેશ કર્યો, બધા ઉભા થયા, શિવજી ન થયા, બ્રહ્માજી ન થયા, બે જણા. હવે દક્ષે વિચાર કર્યો, ગાલો ભાઈ બ્રહ્મા તો મારા બાપા છે, એ ઉભા ન થાય તે બરાબર, પણ આ તો જમાઈ છે, આને થવું જોઈએ, સસરા નાતે. આ ડખો મનમાં ગરી ગયેલો. દક્ષે ત્યારથી નક્કી કર્યું, ક્યારેક આનો વટ પાડી દેવો છે. અને શિવજીનું અપમાન કરવા યજ્ઞની રચના કરી. શિવજી ના પાડે છે. સતી કહે છે, જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય બિનુ બોલે હું ન સંદેહા. આમંત્રણ ન હોય તો ગુરુના ઘરે, મિત્રના ઘરે, પિતાના ઘરે જઈ શકાય, પણ શિવજી કે પ્રેમથી બોલાવે, અથવા આપણો એની અરે પ્રેમ હોય તો, નહીતર તો અપમાન જ થશે. પણ સતી નો દ્રઢ નિશ્ચય હતો. ભગવાન શિવ કે કઈ વાંધો નહીં જાઓ. સતી ગયા, માતા અને બહેનો સિવાય કોઈ આદર ન કર્યો. સતીએ કીધું કઈ વાંધો નહીં, ચાલો સન્માન નથી તો વાંધો નહીં, પણ જોયું કે યજ્ઞમાં શિવજીનો ભાગ નથી. સતી અતિ ક્રોધિત થયા અને સભાની અંદર એલાન કર્યું,
સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુનિ જેન શંકર નિંદા.
સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુનિ જેન શંકર નિંદા.
સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સો નિજે ન શંકર નિંદા.
સકલ
સતી અતિ ક્રોધમાં સભાની અંદર એલાન કરે છે, હે સભાસદો, કેવલ સભાસદો નહીં જેટલા મુનિઓ બેઠા હતા એ સભાની અંદર, એને કીધું, હે મુનિઓ સાંભળો, જેણે જેણે આ સભાની અંદર શિવજીની નિંદા સાંભળી છે અથવા શિવજીની નિંદા કરી છે આનું ફળ તમને તત્કાલ પ્રાપ્ત થશે. જ્યાં બ્રહ્મા શિવ અને વિષ્ણુનું કોઈ સ્થાન નથી અથવા એની નિંદા સાંભળવામાં આવે તો નિંદા કરવા વાળાની જીભ કાપી લેવી જોઈએ અને કાં તો એ સ્થાનને છોડી નીકળી જવું જોઈએ. સતી કહે છે એ સભાસદોને, ત્રિપુર નામના દૈત્યનો વધ કરવા વાળા ભગવાન મહેશ્વર શિવજી આખા જગતના ઈશ્વર છે, જગત પિતા છે, બધાનું હિત કરવા વાળા છે. જે મંદ બુદ્ધિનો વ્યક્તિ આ સંસારમાં છે એ ભગવાન શિવની નિંદા કરે છે, અને મારું આ શરીર આ દક્ષથી પ્રગટ થયું છે એટલા માટે આ શરીરને હવે રાખવા જેવું નથી, હું તરત જ તત્કાલ આ શરીરનો ત્યાગ કરું છું, અને આટલું કહી અને સતી યજ્ઞ કુંડ જે બનાવ્યો હતો દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કુંડમાં પ્રવેશ કરવાની તૈયારી કરતા કહે છે,
તજી હઉ તુરત દેહ તેહી હે તુ ઉર ધરી ચંદ્ર મૌલી વૃષ કે તુ.
તજી હઉ તુરત દેહ તેહી હે તુ ઉર ધરી ચંદ્ર મૌલી વૃષ કે તુ.
અસ કહી જોગ અગણિત નુજારા, ભયવુ સકલ મખ હાહાકારા.
અસ કહી જોગ અગણિત નુજારા, ભયવુ સકલ મખ હાહાકારા.
યજ્ઞની અંદર હાહાકાર મચી ગયો અને બધાના દેખતા દેખતા સતી યજ્ઞની અંદર પ્રવેશ કર્યો, અને જ્યારે ખબર પડી શિવજીના ગણોને ત્યારે યજ્ઞને વિધ્વંસ કરવાનો પ્રયાસ પણ ભૃગુમુનિ એક નવી સેના ઉભી કરી યજ્ઞની રક્ષા કરવાનો પ્રયાસ, અને ભગવાન શિવના કાને જ્યારે સમાચાર પડ્યા કે સતીએ દેહ ત્યાગ કર્યો છે, વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો, દક્ષ પ્રજાપતિની હત્યા થઈ, અને કથા તમે જાણો છો. પછીથી અને બકરાનું મોઢું લગાડવામાં આવ્યું, શિવજીએ કૃપા કરી સતીના દેહને લઈ અને ભગવાન શિવ બ્રહ્માંડની અંદર ભ્રમણ કરવા માંડ્યા. સમય જતા એ જ સતી ફરીથી હિમાલયના ઘરે પ્રગટ થયા, પણ મરતા મરતા સતીએ એક વરદાન માંગેલું, સતી મરત હરી સનબરુ માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. હરેક જન્મની અંદર આ શિવ મારા પતિ બને આવા વરદાન સાથે, આવી ઈચ્છા સાથે સતીએ દેહ ત્યાગ કર્યો. બીજો જન્મ હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં થયો, અને નારદજી ત્યાં પહોંચ્યા. પછી દક્ષ પ્રજાપતિએ કીધું કે આનો હાથ જોવો, નારદજી જ્યોતિષ શાસ્ત્રના જાણકાર છે. નારદજીને હાથ બતાવ્યો, નારદજી કીધું આનું બધું બરાબર છે પણ એક રેખા થોડી ડાઉટફુલ છે, કેમ આનો જે પતિ થાય એને માતા પિતા નહીં હોય. આજની સ્ત્રી હોત તો એને મજા આવે, સાસુ સસરા નહીં, નો ટેન્શન. અમંગળ વેશ હશે અને એવું બધું વર્ણન કર્યું આ પતિ થાય, પણ હિમાલય અને મૈના એમના પત્ની, એને ખ્યાલ હતો કે નારદનું વચન કોઈ દિવસ મિથ્યા થાય,
નારદજી કીધું, પણ આપણી પાસે આવો મૂર્તિઓ એક છે ખરો. કોણ? ભગવાન શિવ. એને એકલા છે હમણાં. આ બાજુ ભગવાન રામ ગયા શિવજી પાસે અને કીધું કે સતી જ પાર્વતીના રૂપમાં પ્રગટ છે, મારી આજ્ઞા છે કે તમે વિવાહ કરો. ભગવાનની આજ્ઞા આપી શિવજીને અને પાર્વતીના પ્રેમનું વર્ણન સાંભળતા શિવજી સમાધિમાં. હવે આ બાજુ નારદજીએ કીધું કે જો શિવ એમને એમ પ્રાપ્ત નહીં થાય, શિવને પ્રાપ્ત કરવા તપસ્યા કરવી પડે. સતીએ તપસ્યા કરી અને તપસ્યા જયારે પૂર્ણ થઈ ત્યારે સપ્તર્ષિઓને શિવજી જયારે સમાધિમાંથી બહાર આવ્યા, સપ્તર્ષિઓને મોકલ્યા કે તમે જઈ અને સતીની પરીક્ષા કરો. સપ્તર્ષિઓએ આવીને કીધું કે તું કોના માટે તપસ્યા કરે છે? તો કે જો હું કહી દઈશ ને તો તમે મારી મજાક ઉડાવશો. સપ્તર્ષિ કીધું નહીં, કે તપસ્યા કોની હાટું કરે? મારે શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા છે. અચ્છા, પણ એની કરતા હારો મૂર્ત્ય બતાવી તો. વૈકુંઠમાં છે વિષ્ણુ, પણ સતી કહે છે જન્મ કોટી લગી રગર હમારી બરવું શંભુ નત રહું કુવારી. પતિ યદી જો કોઈ, હવે હવે મન એમાં લાગી ગયું તમારે યદી આવવું તો નારદજી પહેલા આવવું. હવે શિવજી સિવાય હવે ક્યાંય મન લાગશે ને? ત્યારે સપ્તર્ષિ કીધું તારા પિતા જયારે બોલાવે ઘરે પાછી જાજે, તને શિવજી પ્રાપ્ત થશે. શિવ અને પાર્વતીના વિવાહ બહુ સુંદર પ્રકરણ માનસમાં છે. સમય અભાવે આપણે વિવાહ એમ જ કરાવી નાખીએ એમના. બહુ સુંદર રીતે અને વિવાહમાં તે શિવજીની જાનનું વર્ણન અદભુત છે. આ સ્વાર્થી દેવતાઓ તૈયાર કરેલા આ બધો પ્લાન છે દેવતાઓની રક્ષા માટે, જાનમાં ન આવ્યા. ઠીક છે, આપણે આટલા સુંદર અને આ મૂર્તિઓ સેટ થતું નથી આમાં. શિવજી કે કાંઈ વાંધો નહીં, આપણા ગણને બોલાવો, આખા બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાંથી. અને આવ્યા ભાઈ બધા, માનસમાં વાંચજો તમે, અદભુત વર્ણન છે શિવ અને પાર્વતીના વિવાહ. યાજ્ઞવલ્કજી કહે છે કે વિવાહ પછી જયારે ઘરે આવ્યા ત્યારે યાજ્ઞવલ્કજી ના કહેવા અનુસાર પાર્વતીજીએ શિવજીને એ જ પ્રશ્ન પૂછ્યો જે પ્રશ્ન ભરદ્વાજજીએ પૂછ્યો હતો, રામ કોણ છે? અને એના ઉત્તરમાં શિવજી કહે છે કે રામ કથા સુંદર કરતારી સંશય બિહગ ઉડાવનહારી. હવે હું તને રામકથા કહીશ કેમ? કારણ કે હવે તું પેલા વાળી સતી નથી જેનો કથામાંથી રસ વયો ગયો હતો. હવે તું અડગ શ્રદ્ધા છો, કારણ કે હિમાલયની પુત્રી થઈ ગઈ છે. હિમાલય અડગ છે, પેલા દક્ષની, દક્ષ ચંચળ છે, હવે અડગ શ્રદ્ધા દ્રઢ છે. એટલે સાંભળે, હું તને કથા કહીશ અને ઈ કથા સંશય બિહગ ઉડાવનહારી તારા બધા સંશયને નષ્ટ કરશે. તો કહે છે રામ જન્મ કે હેતુ અનેકા પરમ વિચિત્ર એક તે એકા. રામ જન્મના પાંચ કારણો શિવજી બતાવે છે. આપણો પ્રસંગ હવે મૂળ સ્થાનમાં જઈ રહ્યો છે. રામ જન્મના કારણ બતાવતા કહે છે પ્રથમ કારણ જય અને વિજય. કથા તમે બધા જાણો છો કે ભગવાનના બે દ્વારપાળો હતા અને સનકાદિકોના શ્રાપથી રાવણ અને કુંભકર્ણ બન્યા. તો એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રામનો એક અવતાર થયો. બીજું કારણ આપતા કહે છે જલંધર અને વૃંદા. એની કથા પ્રસિદ્ધ છે. વૃંદા સતી હતી, જલંધર એનો પતિ. ભગવાને એનું સતીત્વ ખંડન કર્યું ત્યારે વૃંદાએ શાપ આપ્યો કે જેમ અમારો વિયોગ થયો એમ તમારો તે વિયોગ થશે. રામ જન્મનું એક બીજું કારણ આ છે. તૃતીય કારણ નારદ શ્રાપ દિન હિ એક બારા. પાર્વતી ઉભા થઈ ગયા બેઠક. નારદજીએ શ્રાપ આપ્યો ભગવાનને, ભગવાનના આટલા મહાન ભક્ત, તો નારદે હું કેમ શ્રાપ આપ્યો? શિવજીને કહેજો તમે કથા હરખી ગયો, એ મારા ગુરુ છે હવે. કારણ કે નારદજીએ મેળ કરાવ્યો હતો ને, હવે હવે તો ગુરુ થઈ ગયા છે. એટલે તમે થોડુંક વિચારીને બોલો કે નારદ ભગવાનને શ્રાપ કેમ? શિવજી કે આપ્યો કેમ? તો કે એનું એક કારણ છે. સાંભળે, એકવાર નારદજી ફરતા ફરતા મંદરાચલ સુમેરુ પર્વતની ગુફાઓ આસપાસ ગયા અને એક સુંદર ગુફા દેખાણી, તો એમાં તપસ્યા કરવા બેસી ગયા. તપસ્યા કરવા બેઠા એટલે ઇન્દ્રને થયું કે ઇન્દ્રાસન લઈ જાય. કામદેવને કીધું આનું ભંગ કરાવો તપસ્યા. કામદેવ આવ્યા. કામદેવે બહુ ટ્રાય કરી,
નારદ મુનિ હલ્યા નહીં. અને નારદજી જયારે હલ્યા નહીં ત્યારે કામદેવ પગમાં પડી ગયા. ઓ નારદ, એમ ધન્ય છે તમારી સાધના ભક્તિ હે ને, અને એમાં સમાધિ તૂટી. મોટા મોટા સાધક મોટી મોટી આસક્તિઓમાંથી છૂટી જાય, પણ જે સન્માનની લાલસા જે છે ને પાડી દે છે સાધક. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કે જડેર પ્રતિષ્ઠા સુકરેર વિષ્ઠા, આ જડ શરીરની અંદર જે સન્માનની લાલસા છે ને એ સુકરેર વિષ્ઠા ડુક્કરના મળની સમાન છે. ડુક્કર આખા સંસારનું મળ ખાય અને એનું મળ જે વ્યક્તિ ખાય એવું આ સન્માન છે. રે દુષ્ટ મન, પોતાના મનને કહેતા ભક્તિ સિદ્ધાંતજી આ ભજન લખ્યું છે. નારદજી તે પ્રશંસામાં પડી ગયા, કામદેવ કે આપણું કામ થઈ ગયું એવી ગયા. પણ નારદને થયું કે જે કામદેવને શિવજીએ કામને તો હરાવી નાખ્યો, બાળી નાખ્યો, પણ ક્રોધ નહીં. આપણે તો કામને જીત્યો, ક્રોધ નહીં જીત્યો. ન્યાથી સીધું ફ્લાઇટ જવા દીધી કૈલાસ. શિવજીને કે તમને ખબર, પેપર વાંચ્યું, કામ વિજય કર્યો અને ક્રોધ ઉપર વિજય. તમે તો કામને જીત્યો, ક્રોધ ઉપર તમારો વશ નથી. પણ શિવજી વૈષ્ણવ છે ને, ભક્તિની મર્યાદા સમજાવતો એક વાત કીધી કે નારદ મને ભલે કીધું, બીજા કોઈ ન કહેતો. અને ખાસ વૈકુંઠમાં ભગવાન ક્યારેક આવી ચર્ચા કાઢે તો ન્યા ન બોલતો ક્યારે. નારદે મનમાં વિચાર કર્યો કે મારું નામ વધે આને ઈર્ષા છે. ન્યાથી સીધી વૈકુંઠની ફ્લાઇટ, ડાયરેક્ટ વૈકુંઠમાં ભગવાનને જઈને કીધું, પેપર વાંચ્યો, કામ વિજય કર્યો છે મેં. ભગવાન કે મારા ભક્તમાં અહંકાર, અને પોતાના ભક્તના અહંકારને ભગવાન સહન કરતા નથી. જેવા નારદજી વૈકુંઠથી નીકળ્યા, રસ્તામાં માયાથી ભગવાને એક નગરનું નિર્માણ કર્યું. નગરની અંદર એક રાજા, એની એક કન્યા અને એનું નામ મિસ વર્લ્ડ, વિશ્વ સુંદરી. એનું ઇંગ્લિશ એટલે તમે સમજી લો એમાં. એ વિશ્વ સુંદરી નારદજીને આવેલા જોયા, રાજાએ કીધું અમારી કન્યાને આશીર્વાદ આપો. કન્યાએ પ્રણામ કર્યા. નારદજી કે આની હારે લગ્ન કરવા જેવા છે. નારદનું મન આવ્યું એમાં. રાજાએ કીધું કાલાનો સ્વયંવર છે, તમે આશીર્વાદ આપો. તો એને કીધું મનમાં, તારો પતિ તો હું જ થઈશ. નારદજી બ્રહ્મચારીઓના શિરોમણી. પછી એને વિચાર કર્યો કાલ સ્વયંવર, હવે આજે તૈયારી કેમ થાય. તો ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ વૈકુંઠ આવવાનો ટાઈમ નથી, તમે અહીં આવો જલ્દી. ભગવાન આવ્યા ને કીધું બોલો નારદ શું કામ છે. પ્રભુ એવું રૂપ આપો, બધા કરતા. ભગવાન કે તમારે, તમે ક્યારથી આમાં લાગ્યા રૂપની આસક્તિમાં. એ કે પ્રભુ જ્યારે જ્યારે કૈલાસમાં જાઉં, વૈકુંઠ આવું, તો મને એમ થાય કે શિવજી નહીં તે પાર્વતી, ગણેશજી ને કાર્તિકે બાળકો, આ બાજુ વૈકુંઠમાં તમારે લક્ષ્મીજી, તમારા સંતાનો. તો મને જો હું ગૃહસ્થ બનું, મારા નાના નાના બાળકો નાની નાની વીણા લઈને નારાયણ નારાયણ કરશે પ્રચાર. જેવું તમને યોગ્ય લાગે એવું રૂપ આપો. ભગવાન કે તારું હિત જેમાં હોય એ થશે. પણ શાસ્ત્ર કહે છે ને, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. નારદ ભગવાનની વાતનો અર્થ ન સમજ્યા, અને સ્વયંવરની પહેલી લાઈનમાં જઈને પહેલી ખુરશી બેઠા. કેમ? વિશ્વ સુંદરીને કષ્ટ ન થાય વધારે, બહુ હાલવું ન પડે ને, આવીને તરત વરવાળા નાખી દે. નારદજી બેઠા, આજુબાજુમાં બે શિવજીના ગણ બેઠા. નારદજીને એમ થયું કે આવીને માળા તો આપણને જ પડવાની છે. વિશ્વ સુંદરીએ જોયું ને એની સખીઓને કીધું, આને કોણે સ્વયંવરમાં બેહાર્યો છે આ વ્યક્તિ. એની સખી કહેજો બધા આવી ગયા છે, કોઈને પાછા ન મોકલાય. એક કામ કર, આપણે એ લાઈન છોડ દે આખી. કારણ કે નારદજીનું બંદરનું મુખ આપ્યું હતું ભગવાને, વાંદરાનું મોઢું. અને નારદને તો એમ કે મને તો આખા, અને આ જેમ મિસ વર્લ્ડ હોય એમ મને તે આખા વિશ્વમાં ત્રિભુવન સુંદર, ત્રિભુવન કમનમ બનાવી દીધો છે ભગવાને. ઓલા બી દાંત કાઢે બાજુ બેઠા બેઠા જે ગણ હતા, એને ખબર હતી આનું મૂળ. વિશ્વ સુંદરીને આવવાની વાત જવા દો, ફરકી નહીં ને, બીજી લાઈનથી ચાલુ કર્યું. ઓલા બીજા રાજા જે લાઈનમાં નારદજીની બાજુ, કે અમારો શું વાંક છે આમાં. એટલે બેહવું કોની બાજુમાં ઈ નક્કી કરવું પહેલા, રહી જાય આમાં ક્યારેક. તો ઓલા વિચાર કર્યા વિશ્વ સુંદરી આ બાજુ આવી નહીં, અને એક વ્યક્તિના ગળામાં વરમાળા પહેરાવી. ઓલા બે નું હસવાનું હવે રોકાય નહીં. બાજુમાં જે શિવજીને ગણો બે બેઠા, નારદજી કે હસો જ કેમ એલા બે. પેલા મોઢું તો જોવો, ઈ કે કાચમાં નારદ ને જોયું મારા મોઢામાં શું પ્રોબ્લેમ છે, અને જઈને જોયું દર્પણમાં બંદર નું મુખ, અને ભગવાન ઉપર જે ક્રોધ આવ્યો નારદજી ને, આ ભગવાન છે તો સીધા વૈકુંઠ જાય. એમાં રસ્તામાં મળી ગયા ભગવાન, એમાં હારે લક્ષ્મીજી, વિશ્વ સુંદરી અને ભગવાન. વિશ્વ સુંદરી ને ભગવાન હારે જોઈ ઓર મગજ ગયો નારદ નો, શું બોલવું એનો વિવેક નારદ ભૂલી ગયા. ભગવાન ને કે બસ આવા નવા ધંધા કરવાના તમારે, 16108 લગ્ન કર્યા હજી શાંતિ નથી, કોકનું હારું થાય એ તમારાથી જોવાતું જ નથી. સમુદ્ર મંથન થયું, મણી લઈ ગયા, લક્ષ્મીજી લઈ ગયા, ઝેર આવ્યું શિવજી ને આપી દીધું. તમારા લખણ થી આખું જગત પરિચિત છે, ક્રોધમાં બોલી રહ્યા છે. અને આ માનસની ચોપાયો છે, મારું બનાવેલું નથી. તમને એમ થાય અસુરોને મદિરા અને દેવતાઓને અમૃત, સૌથી મોટા દગાબાજ છો તમે, કપટી વ્યવહાર કરવા વાળા છો. અને તમને કે કોણ, કારણ કે તમારે માથે જ કોઈ છે નહીં. આ સંસારમાં ગુરુ તો અમારી માથે નાખ્યા તમે બધા. તમે પરમ સ્વતંત્ર, પરમ સ્વરાટ. એક અર્થ સારસ્વત અર્થમાં જો જોવો તો ભગવાનની સ્તુતિ કરે છે નારદ. બધાને છેતરી છેતરીને છટકી ગયા છો એટલે નીડર બન્યા છો, અને છેતરવાના કામમાં તમને આમાં, પણ તમને ખબર નથી કે આજ તમે કોની હારે ભીડાણા છો. આપણે કહેતો ને આજ તું એડ્રેસ ભૂલ્યો છો ભાઈ, આજ ઘર ભગવાનને કહે છે તમે આજ ઘર ભૂલ્યા છો. અને આ રીતે તમે જે શરીર ધારણ કરીને મને ઠગ્યો છે ને આ વિશ્વ સુંદરી માટે, મારો શાપ છે પત્નીના વિયોગમાં તમારે વન વન ભટકવું પડશે. અને જે સમયે એ પત્નીને શોધ કરવાની હશે એ સમય જે રૂપ તમે મને આપ્યું છે ને આ રૂપ જ તમને સહાયતા કરશે. નારદજીએ ભગવાનને થયું કે આને હવે જો માયા સમાપન નહીં કરું તો છટકી દે નારદામાં. એક ક્ષણમાં પોતાની માયા સમાપન નારદની બુદ્ધિ ફરીથી, અને ભગવાનની ક્ષમા યાચના કરી, પ્રભુ એને ક્ષમા કરો, માયાના આવેશમાં હું શું બોલ્યો તમારી સામે, આના પાપથી હું ક્યારે મુક્ત થઈશ. ભગવાન કે નારદ જેમાં તારું હિત છે એ મેં કર્યું છે. અને આ જ વાત ભગવાન જયારે સીતાજીને શોધવા નીકળે છે ને કિષ્કિંધા કાંડ પહેલા અરણ્ય કાંડ ની અંદર, નારદજી ફરીને ભગવાનને મળવા જાય છે રામ આવી ગયા પછી, અને પૂછે છે પ્રભુ ઈ તો કયો ઓલું મોઢું વાંદરાનું શું કામ દીધું તું તમે, ઈ જાણવાનું રહી ગયું તું. નારદજી રામ આવ્યા પછી ફરીને આવ્યા, એ કે ઈ મોઢું વાંદરનું કેમ આપ્યું તમે, ઈ મારે જાણવું છે. ત્યારે ભગવાન ને આ કહે છે કે નારદ એક વાર બંદર બનાવી અને આજીવન બંદર બનવાથી તને મુક્ત કર્યો છે મેં. વાત કાક ભૂષણજી કે છે ઉત્તર,
નારી વિવશ નર સકલ ગોસાઈ,
નારી વિવશ નર સકલ ગોસાઈ,
નાચે નર મર કટકી નાઈ,
નાચે નર મર
પત્નીના હાથનો બંદર પત્નીના હાથે નાચવા કરતા સારું છે. તું એક વાર બંદર બની છટકી ગયો આમાંથી, ભગવાન ઉત્તર આપે છે. બહુ અદભુત પ્રસંગો છે પણ સંક્ષિપ્તમાં સાંભળો. ચોથું કારણ, મનુ અને શત્રુપાએ તપસ્યા કરી, 10,000 વર્ષ તપસ્યા કરી, ભગવાનને કીધું પુત્રના રૂપમાં પ્રાપ્ત થાવ, તમારી જેવો પુત્ર આપો. ત્યારે ભગવાન કહે છે મારી સમાના સંસારમાં કોઈ નથી, હું જ તમારો પુત્ર બનીશ. એ જ મનુ અને શત્રુપા દશરથ અને કૌશલ્યના રૂપમાં પ્રગટ થયા. પંચમ કારણ, રાજા પ્રતાપ ભાનુ અને એનો ભાઈ હરિમર્દન, જે આ કલ્પની અંદર માને હમણાં જે ત્રેતાયુગ ગયો એમાં જે રાવણ થયો એ આજે પાંચમા કારણ વાળો જે રાજા પ્રતાપ ભાનુ છે એ રાવણ છે. કેમ? કારણ કે દરેક કલ્પની અંદર રાવણ અલગ અલગ હોય છે અને દરેક કલ્પની અંદર ભગવાન રામના આવવાનું કારણ અલગ હોય છે. મારી ઈચ્છા હતી આનો વિસ્તાર કરવાની પણ સમય અભાવમાં ખાલી એટલું સમજો કે આજ સુધીમાં આ કલ્પ યાની કે બ્રહ્માજીનો દિવસ પ્રારંભ, એક દિવસમાં 14 મનુ હોય છે અને એક મનુ મહારાજ 72 ચતુર્યુગી સુધી રાજ્ય કરે. આ સાતમા મનવંતરની 28મી ચતુર્યુગી ચાલે છે. ભગવાન રામનો 27 વખત ને 28 વાર અવતાર થઈ ચુક્યો છે, કારણ કે 28નો ત્રેતા વયો ગયો છે. 28 વખત ભગવાન રામ પ્રકટ થઈ ચુક્યા છે. આનું પ્રમાણ કાગભૂષણજી 28 ભગવાન રામના જન્મને પોતાની આંખથી જોયા છે એ ઉત્તર કાંડની અંદર એને વર્ણન કર્યું છે, ઉત્તર રામાયણની અંદર. કારણ કે કાગભૂષણજી અજર અમર છે.
અને ઈન શિવજી બે હારે અયોધ્યામાં જાય છે. જ્યારે જ્યારે ભગવાન પ્રકટ થાય, એક વર્ષ સુધી અયોધ્યામાં રોકાય અને પછી બે પાછા ફરે છે દર્શન કરીને. બે 28 વખત ભગવાન રામને આ અવધની અંદર પ્રગટ થતા જોયા છે. તો મુખ્ય કારણ, જ્યારે રાવણ અને ઈ પ્રતાપ ભાનુનો ભાઈ જે હતો અરિમર્દન કુંભકર્ણ થયો, અને એનો મંત્રી જે હતો ધર્મરૂચિ, ઈ મહારાજ વિભીષણ થયા. તો આ રીતે અનેક કારણો આપ્યા, પણ મુખ્ય કારણ આપતા કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં. આ બધા ગૌણ કારણો છે, ભગવાનના આવવાના કારણો ગૌણ છે, પણ મુખ્ય કારણ આપતા કવિરાજ ગોસ્વામી કહે છે,
ભક્ત ગણે સુખ દીતે પ્રભુ રવતાર,
ફરીથી રામચરિત માનસ ચૈતન્ય ચરિતામૃત,
જહા જય છે તહા કરે પ્રકટ વિહાર, ગભૂત લૌકી કરીતિ જેન ઈતર જન, લૌકી કરીતિ જેન ઈતર જન, કભુ સ્વતંત્ર કરે ન ઐશ્વર્ય પ્રકટન, કભો સ્વતંત્ર કરે ન ઐશ્વર્ય પ્રકટન.
બહુ સુંદર વાત, ભક્ત ગણે સુખ દીતે પ્રભુર અવતાર, ભક્તોને સુખ આપવા માટે ભગવાન આ સંસારમાં પ્રકટ થાય છે. જહા જઈ છે તહાં કરે પ્રકટ વિહાર, પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ભગવાન આ સંસારમાં વિહાર કરે છે. અને એક વાત બહુ સુંદર કવિરાજ ગોસ્વામી કહે છે, કભૂત લૌકિક રીતિ, રામરૂપ પરફેક્ટ મનુષ્યનું આચરણ કરવા માટે ભગવાન આ અવતાર લે છે, જે રામ અવતાર છે. આનું એક કારણ ભાગવતમાં છે, પણ એમાં નહીં જઈએ આપણે, નવયોગેન્દ્ર સંવાદમાં. લૌકિક રીતિ અનેક જગ્યાએ તમને રામાયણમાં જોવા મળશે, ભગવાનને બિલકુલ એક સામાન્ય ગૃહસ્થ વ્યક્તિ જેવી રીતે રડે એવી રીતે દશરથના મૃત્યુ ઉપર ભગવાન રડે છે. અને ચિત્રકૂટની અંદર જ્યારે એકલા બેઠા હોય ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી એનાથી દૂર હોય જ્યારે, ત્યારે ગોસ્વામીજી કહે છે,
જબ જબ રામ અવધ સુધી કરહી, તબ તબ બારી બિલોચન ભરહી, જબ જબ રામ સુમિરી માતુ પિતુ પરિજન ભાઈ, સુમિરે માતુ પિતુ પરિજન ભાઈ, ભરત સને હો શીલ સેવકા, જબ જબ રામ અવધ સુધી કરહે, તબ તબ બારી બિલોચન ભરહે, તબ તબ બારી બિલોચન ભરહે.
ભગવાન જબ જબ રામ અવધ સુધી કરહી, જ્યારે જ્યારે અયોધ્યાની યાદ આવે, પોતાના પિતા દશરથની યાદ આવે, માતા કૌશલ્યાની યાદ આવે,
પોતાના ભાઈ ભરતની યાદ આવે, ભગવાન ચોધાર આંસુએ રડે છે ચિત્રકૂટની અંદર, એકાંતની અંદર ભગવાન રડે છે અવધને યાદ કરી કરીને. એક સામાન્ય વ્યવહાર, અને એ જ ભગવાન છે જેણે ગીતામાં કીધું આપણે આ શરીર નથી આત્મા છીએ. જ્ઞાન એની જગ્યાએ આચરણમાં ઠીક છે, પણ વ્યવહારની અંદર લાગણીને મારવાની જરૂર નથી. કેમ? કારણ કે આ ભક્તિ નથી. પોતાના પિતાનું મૃત્યુ થાય, પુત્રનું મૃત્યુ થાય, અને કોઈ વ્યક્તિ રડે નહીં. શું કામ? હું શરીર નથી આત્મા છું, આ દંભ છે. ભગવાન રામ રડે છે, જગતનો પરાત્પર બ્રહ્મ દશરથના મૃત્યુ ઉપર વિલાપ કરે છે. ભગવાન ચિત્રકૂટમાં રડે છે અવધની યાદ કરીને. ખોટો વૈરાગ્ય પ્રગટ કરવાની જરૂર નથી. અરે જે દેહથી પરે થઈ ચુક્યા છે, એ વિદેહ સીતાજીની વિદાય વખતે એ વિદેહ જનકની આંખમાંથી આંસુ પડે છે. વાંચો રામચરિતમાનસ. લાગણીઓ ઉપર બંધન એ ભક્તિ નથી, એ દંભ છે. અને દંભમાં કોઈ દિવસ ભક્તિ પ્રગટ ન થાય. ભગવદ્ ગીતામાં આસુરી વૃત્તિના જે 15 લક્ષણો છે એમાં સૌથી પહેલું દંભ ભગવાન કહે છે. દંભ ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ લાગણીનો ભાવનાઓનો નાશ કરે છે. ભાવના જ એક દિવસ પ્રેમ, નહીતર હૃદય સુકાઈ જશે, રસ ભક્તિનો ઉત્પન્ન નહીં થાય. ભક્તિથી હૃદય લબાલબ તરવળું હોવું જોઈએ, સૂકા જ્ઞાનથી એને બટકી જશો. એટલા માટે આ કથા જે છે ને એને રસ કહેવામાં આવે છે. કપિલ ભગવાનની ભાષામાં સતામ પ્રસંગાન મમ વીર્જ સંવિદો ભવંતિ હેત કર્ણ રસાયણા કથા. આ કાન માટે અમૃત છે કથા. તો આ રીતે ભગવાન પોતાના ભક્તને આનંદ આપવા આવે છે, આ સૌથી મુખ્ય કારણ છે. પણ રાવણનો આતંક એટલો વધ્યો તો સ્વામીજી કહે છે,
ચલત દશાનન ડોલત યવની ગરજત ગરભ સ્રવ સુર રવની,
ચલત દશાનન ડોલત યવની ગરજત ગરભ સ્રવ સુર.
ખૂબ સુંદર ગોસ્વામીજી વર્ણન કરે છે રાવણના ત્રાસ માટે, કેના ચાલવાથી આ પૃથ્વી ડોલવા લાગતી, દેવતાઓની સ્ત્રીઓના ગર્ભ પડી જતા. રાવણની ખાલી એક ચિત્કાર સાંભળી રાવણે એલાન કર્યું, આ સંસારમાં જેટલા ઋષિઓ છે આ બધાનો વધ કરો, દેવતાઓને ત્રાસ આપો, ભક્તો ઉપર અત્યાચાર વધારો, યજ્ઞને બંધ કરો, યક્ષ રાજ કુબેર ઉપર ચડાઈ કરી લંકાનું શાસન હાથ ઉપર લીધું, કુબેર સાથે યુદ્ધ કર્યું, પાતાળમાંથી અનેક કન્યાઓનું હરણ કર્યું, સુંદરતાનો નંબર વન શિકારી, મંદિરની અંદર જઈ અને રંભાની સાથે સંગ કર્યો, અને આવા અનેક રાવણોના અત્યાચારથી આખી પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો. ત્યારે દેવતાઓએ બ્રહ્માજીને જઈને પ્રાર્થના કરી કે બ્રહ્માજી આનું કંઈક કરો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે આ મારા હાથમાં નથી, ભગવાન આ દુઃખમાંથી બચાવી શકે છે. ત્યારે શિવજીએ કીધું કે ભગવાનને મળવાની જરૂર હતી, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય મેં જાના, પ્રેમથી પ્રકટ થશે માટે કીર્તન કરો, સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ.
ભગવાન આમ જ આવે,
સીતારામ રામ રામ,
અને કીર્તન વગર તો આવતા જ નથી.
સીતારામ રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ.
દેવતાઓનું અદ્ભુત કીર્તન, અને કીર્તન કરતા કરતા ભગવાનને સ્તુતિ કરે છે.
જય જય સુર નાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા,
જય જય સુર નાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા.
ગોદ્વિજ હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા,
જય હિતકારી જય અસુરારી.
પ્રેમથી ગાઈ પ્રાર્થના કરો,
પ્રિય કંતા.
હે દેવતાઓના સ્વામી,
સેવકોને સુખ આપનાર, શરણાગત ભક્તોની રક્ષા કરનાર ભગવાન આપનો જય હો. હે ભગવાન આપનો જય હો. ગૌ બ્રાહ્મણોનું હિત કરનાર, અસુરોનો વિનાશ કરનાર, હે ભગવાન આપનો જય હો.
પાલન સુર ધરની અદભુત કરની, મર મન જાનવ કોઈ.
પાલન સુર ધરની અદભુત કરની, મર મન જાનવ કોઈ.
જો સહજ કૃપાલા દીન દયાલા, કરવો અનુગ્રહ સોઈ.
જો સહજ કૃપાલા દીન દયાલા, કરવો અનુગ્રહ સોઈ.
જ્યાં સુધી તમે ગાશો નહીં ભગવાન આવશે નહીં. પણ તમે કહો અમને સ્તુતિ આવડવી જોઈએ, કારણ કે માનસ તો કોઈ દી અમે ખોલ્યું નથી. તો તમે ઈ ગાઓ,
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ,
સીતા રામ રામ રામ.
ભગવાનનું નામ જ ભગવાનની સૌથી મોટી સ્તુતિ છે.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ,
જય જય અવિનાશી સબ ઘટવાસી, વ્યાપક પરમાનંદા.
જય હો.
સીતા રામ રામ રામ, સીતા
વ્યાપક પરમાનંદા.
અભિગત ગોતીતમ ચરિત પુનીતમ, માયા રહિત મુકુંદા. અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ.
નિશી બાસર ધ્યાવહી ગુણગણ ગાવહી, જયતિ સચ્ચિદાનંદ.
રામ રામ રામ,
પ્રેમથી
રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ.
જહિ સૃષ્ટિ ઉપાયી ત્રિવિધ બનાઈ, સંગ સહાયન દૂજા.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ.
જાનિય ભગતિ ન પૂજા.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ.
જો ભવ ભય ભંજન મુનિ મન રંજન, ગંજન વિપતિ વરો થા.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ,
સીતા રામ રામ રામ. જો ભવ ભય ભંજન મુનિ મન રંજન, ગંજન વિપતિ વરોથા.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ.
મન બચ ક્રમ બાની છાડી સયાની, શરણ સકલ સુર જો થા.
સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ.
અંતિમ છંદમાં
રામ રામ
અદ્ભુત પ્રાર્થના
શારદ શ્રુતિ શેષા ઋષય અશેષા જા કહુ કો નહી જાના
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
જેહિ દીન પિયારે વેદ પુકારે પ્રભુ સો શ્રી ભગવાના
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
ભવ બારી ધે મંદર સબ બીતિ સુંદર ગુણ મંદિર સુખ પુંજા
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
મુનિ સિદ્ધ સકલ સુર પરમ ભયાતુર નમત વદ કંજા
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
ભગવાનની સ્તુતિ કરતા કરતા આકાશવાણી થઈ અને ભગવાને કીધું દેવતાઓને કે તમે ચિંતા નહીં કરો, ટૂંક સમયની અંદર અયોધ્યાની અંદર દશરથના પુત્ર તરીકે હું પ્રકટ થઈશ. બધા દેવતાઓને પોતપોતાના ધામમાં મોકલ્યા, એમની સ્તુતિથી પ્રસન્ન થયા. આ બાજુ અયોધ્યાની અંદર મહારાજ દશરથ પોતાના ગુરુના ચરણમાં, પુત્ર નથી. વશિષ્ઠ કહે છે, રાજા ચિંતા નહીં કરો, એક નહીં ચાર પુત્ર થશે. અતિ દિવ્ય જગતમાં તમારા યશનો વધારો કરે એવા પુત્ર. શ્રીંગીને બોલાવી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાંથી ચરુ પ્રગટ અને ચરુનું વિભાજન પોતાની ત્રણ મુખ્ય રાણીઓની વચ્ચે. સમય જાતા ત્રણેય રાણીઓ ગર્ભવતી. અયોધ્યાની અંદર આનંદની કોઈ સીમા નથી. જ્યારથી આ પરબ્રહ્મ પરાત્પર તત્વ મહારાજ દશરથની રાણીઓના ગર્ભમાં પ્રકટ થયું છે, આખી અવધ આનંદ કરે છે. ગોસ્વામીજી કહે છે,
નવમી તિથિ મધુમાસ પુનિતા.
6 મિનિટની વાર છે ભગવાનને પ્રગટ થવામાં. 6 મિનિટ કેવળ.
નવમી તિથિ મધુમાસ પુનિતા. શુકલ પાછય અભિજીત હરિ પ્રીતા.
શુકલ પાછય અભિજીત હરિ પ્રીતા.
મધ્ય દિવસ યતિ શીતન ઘામા.
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 પાવન કાલ લોક વિશ્રામા.
પાવન કાલ લોક વિશ્રામા.
ઈ પરમ પવિત્ર પાવન સમય, નવમી તિથિ, મધુમાસ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ, અભિજીત નક્ષત્રની અંદર જ્યારે વાતાવરણ બિલકુલ અનુકૂળ થયું, અત્યંત ગરમી નહીં, અત્યંત ઠંડી નહીં, અને ઈ સમય ઉપસ્થિત થયો ભગવાનના આવવાનો, ત્યારે ઈ બધા દેવતાઓ ભગવાનના જન્મમાં સામેલ થવા માટે પોતપોતાના વિમાનો લઈ અને અયોધ્યા બાજુ પ્રયાણ.
સોયવસર વિરંચી જબ જાના.
સોયવસર વિરંચી જબ જાના.
ચલે સકલ સુર સાજી વિમાના.
સકલ સુર સાજી વિમાના.
કાલે આપણે સાંભળ્યું કે દેવતાઓના ધામની અંદર, ઉચ્ચતર લોકોની અંદર ઉત્સવો નથી. સુખદેવજી કહે છે ભાગવતમાં, ઉત્સવ નથી, પણ આ ભગવાન રામના જન્મના ઉત્સવનો આનંદ લેવા માટે દેવતાઓ વિમાન સજાવી સજાવી અને અવધ બાજુ પ્રયાણ કરે.
ગગન બિમલ સંકુલ સુર જૂથા.
ગગન બિમલ સંકુલ સુર જૂથા.
ગાવહી ગુણ ગંધર્વ ભરૂથા
વહી ગુણ ગંધર્વ ભરૂથા.
જ્યારે બ્રહ્માજીએ અવસર જાણ્યો, જે સમય જે ક્ષણે ભગવાન પ્રગટ થવા જઈ રહ્યા છે, બ્રહ્માજી પોતાની ઘડિયાળ જોઈને બધાને સાવધાન કરે છે. એકદમ ફિક્સ બપોરના 12 વાગવાના સમયે ભગવાન, પણ આપણે રાતના 12 વાગે છે, એકાદ બે મિનિટની વાર છે, ભગવાન તો એના ટાઈમે જ આવશે. પણ આવડા એને જોયું કે હજી 3-4 મિનિટની વાર છે ભગવાનને આવવાની, સ્તુતિ કરવાનો પ્રારંભ કરે છે.
અસ્તુતિ કરહિ નાગ મુનિ દેવા,
સ્તુતિ કરહિ નાગ મુનિ
કરે છે સ્તુતિ,
અસ્તુતિ કરહિ નાગ મુનિ દેવા,
સ્તુતિ કરહિ નાગ મુનિ દેવા.
બ્રહ્માંડના જેટલા સિદ્ધ લોકો હતા, દેવતાઓ, ચારણ, ગંધર્વ, અસુર, નાગ, કિન્નર, બધા લોકો ભગવાનના પ્રાગટ્યના ઉત્સવમાં ભાગ લેવા માટે, એમાં સામેલ થવા માટે પોતપોતાના લોકથી કોઈ અવધની અંદર આવી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
અસ્તુતિ કરહિ નાગ મુનિ દેવા,
સ્તુતિ કરહિ નાગ મુનિ દેવા,
બહુ વિધિ લાવહિ નિજ નિજ સેવા,
બહુ વિધિ લાવહિ.
પોતપોતાની સેવા સમર્પણ કરવા માટે ગિફ્ટ લઈને આવ્યા હતા ભગવાન માટે, જેમ આજે તમે ભોગ લઈને આવ્યા છો ભગવાન માટે. ભગવાનના ઉત્સવમાં ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ, દેવતાઓનું આચરણ છે. તો સ્તુતિની સાથે સાથે સુંદર કીર્તન કરતા,
અસ્તુતિ કરહિ નાગ મુનિ દેવા,
સ્તુતિ કરહિ નાગ મુનિ દેવા,
બહુ વિધિ લાવહિ નિજ નિજ સેવા,
બહુ વિધિ લાવહિ નિજ નિજ સેવા.
જય રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાકુલ પાહિ જનમ, જય રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાકુલ પાહિ જનમ,
રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાકુલ પાહિ જનમ.
અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહિ પ્રભો,
અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત.
એક મિનિટ.
માગત પાહિ પ્રભો.
જય રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાકુલ પાહિ જનમ,
જય રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાકુલ પાહિ જનમ.
અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહિ પ્રભો,
અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહિ પ્રભો.
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ.
જબરજસ્ત કીર્તન.
રામ રામ ગાઈએ. સીતારામ રામ રામ.
બેસી બેસી.
સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ.
સમય થઈ રહ્યો છે ભગવાનના પ્રાગટ્યનો સમય. પ્રેમથી કીર્તન.
સીતારામ રામ રામ.
સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
12 વાગી ગયા છે.
રામ સીતારામ રામ.
હવે પ્રગટ કરો ભગવાનને જલ્દી.
રામ રામ સીતારામ રામ રામ.
સીતારામ રામ. તાળીઓ
સાથે.
રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
સીતારામ રામ રામ. સીતારામ રામ.
જય હો.
સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ
સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
સીતારામ રામ રામ.
राम राम राम
सीता राम 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 सीता 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 राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम राम राम
अवधेश तमारी जय जय हो
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 राजा राम तमारी जय जय हो
राजा राम तमारी जय जय हो
राजा राम तमारी जय जय हो सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
बोलो रामचंद्र भगवान की बोलो रामचंद्र भगवान की रामचंद्र भगवान की महामंत्र साथे कथा ने विराम करिए हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे